ભક્તિ તત્વના વિવરણમાં અતિશય આનંદી થયેલા છે અને એટલે વારંવાર ભક્તિની કદાચ એકને એક વાત પણ સ્વામી લખ્યા કરે છે. આપણા મગજમાં કદાચ ભક્તિનો જેવો છે એવો બહુ મહિમા ન હોય ને એવું પણ લાગે કે આ વાત તો આવી ગઈ ને કહી દીધું એકવાર કે ભક્તિ મહાન છે. એનો અર્થ એ છે કે ભક્તિમાં જે આનંદ છે ને એનો આપણને હજી અનુભવ નથી. સ્વામી ભક્તિનું વર્ણન કરે છે, સાથો સાથ બીજું ઘણું ઘણું કહેતા જાય છે. ભક્તિ કેવા પ્રકારની કરવી જોઈએ, કોની કરવી જોઈએ, ભક્તિ કરે એ કેવો હોય, ભક્તિ કરવાથી શું પરિવર્તન માણસમાં આવે, આ બધું વર્ણવતા જાય છે. સ્વામી આટલું વર્ણન કર્યા બાદ હવે પ્રગટ ભગવાનની ભક્તિ ઉપર વધારે વજન દે છે. કારણ કે પ્રગટ પ્રભુને મળેલા આ સંત છે, પ્રગટ ભગવાન સાથે વર્ષો રહેલા છે, પ્રગટ ભગવાનની એણે મજા માણેલી છે, એટલે એ મુક્ત કંડે પ્રગટ પરમાત્માનો મહિમા ગાય છે અને ગાઈ શકે, સ્વાભાવિક છે, એણે એ અનુભવ કર્યો છે. પ્રગટ ભગવાન સાથે કેમ રહેવાય, કેમ સેવાય, એ બધું વિવરણ બહુ લાંબુ લાંબુ સ્વામી કરે છે. કારણ કે ભગવાન જ્યારે મનુષ્યાકારે પૃથ્વી ઉપર હોય ત્યારે એમની સેવામાં બહુ બહુ વિવેક જોઈએ છીએ, કે વિવેક બધોય સ્વામી ભક્તિ નિધિમાં લખે છે. આમાંથી આપણે પણ શીખવું જરૂરી છે. આજ આપણે માટે પણ ભગવાન પ્રગટ નથી એમ ન કહેવાય, પણ એટલું તો ખરું કે મનુષ્યાકારે મહારાજ આપણી સામે નથી, પણ આચાર્ય રૂપે મંદિરમાં પધરાવેલા દેવો રૂપે, શાસ્ત્ર રૂપે, સંત રૂપે, અંતર્યામી રૂપે ભગવાન આપણી સાથે જ છે. ભગવાન પ્રગટ જ છે. ઉદ્ધવ સંપ્રદાય એ પ્રગટનો સંપ્રદાય છે. આપણે કોઈ દિવસ ઈશ્વરને પરોક્ષ માન્યા નથી, માનવા પણ નહીં. ભગવાન છે ને એ ભક્તને માટે પ્રત્યક્ષ છે જ. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અંતરદૃષ્ટિએ કરીને જોવે અને ભગવાન અણુ માત્ર દૂર નથી, ને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ અને ભગવાન અબજો યોજન છેટા છે. આપણે તો અંતરદ્રષ્ટિ રાખવી, હરીથી અળગા શા માટે રહેવું? ભગવાન આપણા અંતરાત્મામાં બેઠા જ છે, તો પછી શું કામ એમ માનવું કે ભગવાનથી હું છેટો છું, આગો છું, વિયોગી છું? એકવાર નિશ્ચય થયો કે હરિ મારા અંતરમાં વાસ કરીને રહ્યા છે, મારી બધી વાત સાંભળે છે, મને જોઈ રહ્યા છે, હું એને જોઈ રહ્યો છું. હું એકવાર આમ લઢાઈ ગયું, ડઢાઈ ગયું, કઠણ થઈ ગયું, પછી શું? આવું નથી પક્વ થયું તો ચિંતા મોટી છે. વહેલી તકે આ પક્વતા કરવાની જરૂર છે. આ પક્વતાનો આનંદ બહુ નોખો હોય છે. કાંઈ મળે, કાંઈ જાય, પછી એનો હરખ શોક ન થાય, કારણ કે આ હજડ થઈ જાય ને કે મારા અંતરમાં ભગવાન છે. પ્રગટ પરમાત્માનું આરાધન કરો. જો ભગવાનને આપણે પ્રગટ માનીએ ને તો આપણાથી પાપ થવું અશક્ય, શું ભૂંડો ઘાટ પણ ન થાય. કેમ કરી શકાય કહો? આપણે જાણતા જ હોઈએ કે ભગવાન આપણને હરપળ જોવે છે, આપણી સાથે જ છે, ભૂંડો ઘાટ કેમ? એક રજવાડામાં બગીચાનું કામ કરનારી એક માળીને રાજાએ છૂટો કરી દીધો. ઘણાક દિવસ ગયા, ઘેર બેઠા બેઠા એને બીજો ધંધો તો કરતા, પણ રાજાના બગીચામાં જે મજા માણેલી, સારા સારા ફળ કેરીઓ ખાધેલી ને, એ બધું યાદ આવ્યું. હવે તો એ મળે નહીં. એકવાર નાનો એવો એનો છોકરો એને સાથે લઈને વિચાર કર્યો, કેરીઓ રાજાના બગીચામાંથી ચોરી આવીએ. ગયા બાપાએ પુત્રને કહ્યું, તું બહુ બહુ ધ્યાન રાખજે, કોઈ આપણને દેખી ન જાય. તો બહુ સારું. બાપા ચડે આંબે, કેરી હાથમાં લેવા જાય છે, આ છોકરો બૂમ પાડે છે, પિતાજી શું આપણને દેખે છે? એટલે એને બાપાએ બધી કોઈ નજર ફેરવીને જોયું, કોઈ છે નહીં ને કેમ દેખે? તો ના, આપણને દેખે, પણ કોણ દેખે? છોકરે કહ્યું કે પિતાજી, આપણને ભગવાન દેખે છે. એના બાપની આંખ ઉગડી કે નાનો એવો છોકરો આટલું સમજે છે, જેને હું ન સમજ્યો એમ. પછી નીચે ઉતરી ગયો છે, કેરી લીધી નથી. ખરેખર જો આમ આપણને સમજાય તો આપણે પ્રગટ ઉપાસક ખરા, અને આવું જો નથી સમજતા ને તો ભગવાન ભેળા રહેતા હોય તો શું અર્થ છે? ભગવાન ભેળા રહેનારા હોય એ ભૂલો કરેલી છે. એકવાર મહારાજ વડતાલ પધારતા હતા. અરે અમરો ભગત હતા, ઘોડા ઉપર બેસીને ચાલ્યા આવતા હતા. વચ્ચે મહારાજ કે છે કે ભગત, ભૂખ બહુ લાગી છે. ભગત, મને ભૂખ બહુ લાગી છે, કાંઈ છે તારી આગળ? તો આ ગામ આવે છે એમાંથી કઈક ડાળિયા શિંગદાણા લઈને ખાઈએ. કે અમરા ભગતની આગળ એ વખતે 6.5 રૂપિયા હતા. એ વખતના 6.5 રૂપિયા એટલે ઘણા કહેવાય. તરવારીની મુઠ્ઠે રૂમાલમાં બાંધી અને રાખેલા. પણ એમ થયું કે મારી આગળ પૈસા છે એમ જો કહીશ તો મહારાજ ખર્ચ કરાવશે, મારા પૈસા ઓછા થઈ જાય. આ તકલીફ માણસ માત્ર ને ઓછા ન થવા જોઈએ. હોય એથી વધે એનો વાંધો નહીં, પણ ઘટે એ મહામૂંઝવણ. વધે એનો આનંદ છે તો ઘટે એનો આનંદ અનુભવો તો કે નહીં, ઘટવાનો. એટલે આપણે એક દિવસ ઠામુકા ન થા, આ તો ગણાય છે, એમાં થોડાક ઘટે તો ના. માણસ માત્ર ની ચિંતા કહું, મૂડી ન ઘટવી જોઈએ. પૂછી જવો, અહીંયા પૂછી જવા તો કરોડની હોય તોય નો ઘટવી જોઈએ, અબજની મૂડી હોય તોય નો ઘટવી જોઈએ, પચાસ રૂપિયાની હોય તોય મૂડી નો ઘટવી જોઈએ. આ મૂડી કેટલી વાલી શકો. અને એમ થયું કે મહારાજ ને સાચું કહી દઈશું તો વળી ખર્ચ કરાય. મહારાજ મારી પાસે કાંઈ નથી. મહારાજ કે જુઓ જુઓ કઈ હશે, ભૂખ બહુ લાગી. ના ના મહારાજ કશું નથી કે. મહારાજ કે બહુ સારું. ગામ આવ્યું, રાત રોકાવું તું ત્યાં એક વાણિયાની દુકાન રસ્તા ઉપર, દુકાનની પાછળ જ એમનું મકાન, એના ઘરેથી દુકાનમાં અવાય જવાય. ભગવાન ત્યાં જઈને ઉભા રહ્યા. વાણિયાને કહે છે કે વણિક રાતવાસો કરવો છે, કઈ વ્યવસ્થા થશે? વાણિયો કે હવ મુસાફર છો, આવો ને દુકાનમાં હોઈ રહેજો. બીજું બહુ સારું. ભગવાનને અમરો ભાઈ દુકાનમાં સૂતા છે. અમરો પોતાની તરવાર છે ને એ દુકાનમાં દિવાલે ઊભી મૂકી સુઈ ગયેલા. રાત્રિએ વાણિયો જાગેલો અને ઓલી દુકાનમાં પડેલી તરવાર ભાળી, સોનાની મૂઠ વાળી તરવાર. વાણિયાનું મન બગડ્યું. વાણિયો કે છે કે આકડે મધ ને માખ્યું વિનેનું અહીં દીકરો કોણ ભાળે છે? તરવાર ઉઠાવી, રૂમાલ બાંધ્યો હતો ને છોડી લીધો, તરવારે નાખી કોઠીમાં અને રૂમાલ નાખ્યો હડફા એટલે કબાટ ના ખાના. પછી વાણિયો તો જતો રહ્યો. હવે આ બધું ભગવાન જાણે, પણ કઈ બોલ્યા ને. ભગવાનની એક આ બહુ મોટપ છે, જાણે બધું તો મૌન રહી શકે એમ. ને આપણે છે ને કઈ પણ જણાયા પછી રેવાય જ નહીં, આપણે રહી ન શકીએ. ઘણી વખત માણા એમ કહેતા હોય છે કે આ ભગવાન કઈ કરતા નથી, જો હું ભગવાન હોઉં તો હમણાં કઈક કરી નાખું. ત્યારે આપણે એમ કેવું પડે, તું નથી ને ભગવાન, એ જ સારું છે. ભગવાન કઈ ન બોલ્યા, હોઈ રહ્યા. સવાર થવા આવી, અમરાને ઊંઘ ઉડી, આળસ મળીને બેઠા છીએ. નજર તરત તરવારે ગઈ. માણસ માત્ર ને હંમેશા નજર તો જોખમ ઉપર જ જાય ને, જોખમ ઉપર જ જાય. અમારા ધોરાજી વાળા મોહન પ્રસાદ સ્વામી એમ કે ક્યારેક ક્યારેક કે માણસ મુસાફરી કરતો હોય, એની આગળ લાખક રૂપિયા હોય અને પૂજા પેટી હોય, પણ લાખ રૂપિયા જે જગ્યાએ મૂક્યા હોય ત્યાં નજર બહુ જયા કરે, અને પૂજા પેટીમાં તો રોજ પ્રભુને પૂજતો હોય પણ મૂર્તિમાં મન ન જાય. કારણ કે મૂર્તિ છે એ કઈ બહુ જોખમ જેવી વસ્તુ નહીં. નજર ગયા નહીં તો તરવારે ન ભાળી, તરત પેટમાં ફડકો થયો. મહારાજ તો જાગતા હતા પણ નાસકોરા માંડ્યા બોલાવવા. અમરાને તો ઉતાવળ થઈ ગઈ. મહારાજ 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 કે હુવા દે ને, હેરાન કરે છે તે હાનનો ભૂખ્યો છું. અશક્તિ આવી ગઈ છે. મહારાજ કે શાંતિથી હુવા દે, દેખારો કરીને શું છે અત્યારમાં, કઈ ખાવાનું છે? ડાળિયા બળિયા લેવા એવું હોય તો વાત કર. અરે મહારાજ મારી તરવારી કોક લઈ ગયું. મહારાજ કે હોય નહીં. ભગવાન બેઠા થયા, આશ્ચર્ય બતાવે છે. શું કહો છો, ક્યાં મૂકી હતી? કઈ મૂકી દે. મહારાજ ધીમે રહીને કે તરવારે જ હતી કે બીજું કઈ હતું? હારે બીજું કઈ નતું ને? તો કે આ હતું. હું હતું? તો કે 250 રૂપિયા હતા. મહારાજ કે મારી મૂરખ, મેં તને કહ્યું તું કઈક લાઈવ એકાનો આપતો ડાળિયા લઈ, એકાનો મને ન દીધો. બધું ગયું ને કે ઢીલા પડી ગયા. હવે મહારાજ હવે શું કરવું? મહારાજ કે હવે શું કરે? કે હાવ ઢીલા થઈ ગયા. પછી તો સવાર થઈ એટલે હાલવાની તૈયારી કરી. ભગવાનને એમ થયું કે આ વાણીએ કર્યું ખોટું કામ. ભગવાન કહે છે કે વાણિયા ભાઈ, અહીંથી અમારી તરવારી ગઈ છે, તમારા ઘરમાંથી તરવારી ગઈ અમારી. તો ભાઈ વાણિયો કહે છે કે તે મને શું છે? મહારાજ કે તમને કાં બીજું કઈ કહેવાય? તરવારી કે તારે મેં થોડી લીધી છે, કે વાત કેવી કરો છો તમે? મહારાજ કે ગરમ થાવમાં અમે તમારી ઉપર ચોરી નાખતા ને તો પછી? એટલે મહારાજ કે પણ એમાં એટલા બધા શું છે, અમે વાત ન કરીએ તમને તમારા ઘરમાં? અરે આલી મળ્યા છો તો કે રાત રહેવા દીધા એને એટલે તમે ચોરી નાખો, આ અમને ફળ એમને. મહારાજ કે ડાપણ કર્યા વગર ઓલી કોઠીમાંથી તરવારી કાઢી દો ને હડફામાંથી રૂપિયા લાવો તો. વાણીયો બિચારો હજડ થઈ ગયો, એ કે આ તો બધું જાણે છે. વાણી આડખે પડખે જોઈ લીધું, બીજા કોઈ નહીં જાણતા ને, જોયું તો બીજા કોઈ નહોતા. તરવારીને પૈસા કાઢીને આપી દીધા. મારો કહેવાનો આશય, પ્રગટને સેવનારા અમરા ભગતે મહારાજ ને એકાનો ડાળિયા જમવા નો આપ્યો. લ્યો બોલો, નથી ભૂલ કરતા. નિષ્કળાન સ્વામી આમાં પ્રગટની વાતો બહુ કહે છે, સમજો નહીં તો ભૂલ થાય એમ કે છે. સંતોણા સમજે એમાં બાને રે સંતો, અણ સમજે એમ બાને રે સંતો. સમજો ને સમજવું કે છે,
ભક્તિ ન ભાવે ને વેર વસાવે, અન ગાવે દોષ નિષદને, એ અર્થ ન સરે કરે અપરાધ.
કેટલું સરસ લખ્યું છે. એક જગ્યાએ બિના બનેલી મારા અનુભવની વાત કહું છું. એક ધામમાં સમયો ચાલે, ઘણા હરિભક્તો આવેલા, અમુક મહાત્માઓના નિવાસસ્થાનની આગળ નળ ને બાથરૂમ ને આવું એટલે હરિભગત એક બે બિચારા બહુ ભાવનાવાળા, એના મનમાં એમ થયું કે આપણે આવા પવિત્ર ધામમાં આવ્યા છીએ તો વહેલા ઉઠી નાઈ ધોઈને પૂજા કરીને પ્રદક્ષિણા માળા ધ્યાન ધરી તો આપણને બહુ સુખ આવે, બહુ મજા આવે, ભજન થાય. વહેલા જાગ્યા 3 વાગે ને નળે નાતા હતા, સમજે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, કોક મહાત્માઓને ઊંઘમાં ખલેલ પડી, જરાક જાગીને જોયું તો બે નિર્દોષ ભક્તો નાય. મહાત્માને ટાઢા પોરમાં ગરમ થઈ જવાનું. મહાત્માએ બ્રહ્માનું 5મું મુખ બોલે એવું શરૂ કરી દીધું. આલી મળ્યા છો તે હોય જાવ ને હોય તડી કહેવાય. લ્યો બોલો, ભજન ના દીકરા નહીં ભાડ્યા હોય, હક લેવાય દો ભગવાન ને, હક લેવાય દો. ત્યાંથી જ માંડે તગડ્યા. બોલો, પછી બબડતા બબડતા અંદર પ્રવેશ્યા કે કાલે જો આવે ને તો નિર્વાસ મારા દીકરાને હોવા દેતા નથી. આને હોવાનો મહિમા કહો. વલભીપુર ગામમાં અમે વહેલા ઉઠીને 5 વાગે પ્રભાતિયા બોલતા. હા, એક કુમારને ડિસ્ટર્બ થઈ ગઈ ઊંઘમાં, એણે કાગળ લખ્યો કે મહેરબાની કરીને હવારમાં માઇકમાં પ્રભાતિયા બોલતા નહીં, મને ઊંઘમાં બહુ ખલેલ થાય છે. કાગળ મંદિરમાં એવું હરિભક્તોએ વાંચ્યો, એમાં એક બે રજપૂત હરિભગત હતા, એ કે કાંઈ વાંધો નહીં સ્વામી, તમ તાર બોલ્યા કરજો. પ્રભતિયા ચાલુ કર્યા, હવારનો પોર ઓલ્યાની ઊંઘ બગડી એટલે ધુમા ભૂવા થતો આવ્યો મંદિરમાં, કયો નહીં તમને બેન કરવાનું. ઓલ્યા બે ઊભા થઈને કાંસલો પકડ્યો, મારી મેં પાડી દઈ, તકે કાંઈ ખલેલ થતી નહીં, ગાજો પણ જવા દો. ઊંઘમાં ખલેલ થયાનો વાંધો નહીં, પણ હાથ પગમાં ખલેલ થઈ જાય તો શું કરવું. પછી વયો ગયો. માણસને ક્યાં ભાન છે બોલો, ભક્તિ ક્યાં ગમે છે ને? અમે એક મંદિરમાં હતા ને, ટેલિયો આવ્યો સમજ્યા, પછી ગામના માણસ કે ટેલિયા મહારાજ ને શ્રાવણ માસમાં ગામમાં ટેલ નાખવાની છે, એટલે મને કે આને અહીં ઉતારો આપો. મેં કીધું ભાઈ અમે જ માંડ હમાઈ છે, એને ક્યાં ઉતારો? કે ન ચાલે, મંદિર તમારા બાપનું જ કે મંદિર આખા ગામનું જ, ન હાલે કે ઉતારો. મેં રાખો તારે બીજું. ટેલિયા મહારાજ નો ઉતારો રાખ્યો ખૂણામાં. ટેલિયા મહારાજ બપોરે ખાઈ પીને હોઈ જાય ને, અમે ભજન શરૂ કર્યું. ટેલિયા મહારાજ કે ક્યાં બકબકાટ કરતે હો સાલા, કે કુછ સમજતા નહીં હૈ, ભજન કા ભી ટાઈમ હોતા હૈ કે? ઈ કે ભજન કા ટાઈમ હોતા હૈ, દોપહર મેં ભજન કરકે ભગવાન કો તુમ તકલીફ પહોંચાતે હો મને કે. મેં કીધું ભગવાન ને તકલીફ પડે છે કે તમે પડે? સાસુ કે જે કે બહુ કી જાણો, ઈ કે ભગવાન ને હેરાન કરો છો તમે. એટલે આવા હોય છે, સમજે નહીં, અને ભક્તિ હારે અને ભગવાન હારે અને ભગત હારે વેર કરે. લ્યો બોલો. ભક્તિ ન ભાવે ને વેર વસાવે, અને ગાવે દોષ નિષદને, અર્થ ન સરે કરે અપરાધ. આવું તમારા ઘરમાં હોય, કા ભાઈ ભગત હોય કા બાઈ ભગત હોય, અને બોલ્યા બીન ભગત હોય, એટલે ડખો થયા કરે થોડો થોડો. એક જણ વધારે ભજન પૂજા કરે, બીજા બે જણ ખીજાય. કાંઈ નું કાંઈ બોલે, તારે કામ નથી કરવું એટલે માળા લઈને સોટો છે એને. અને ઘણી જગ્યાએ કઈક એવું હોય, ન કરવું હોય એટલે માળા પકડે. સમજવું જોઈએ ભક્તિ એની કેમ છે. એમ ન ભજન કરવા દેવું હોય ને તો વાંકું વાંકું બોલે, કેટલાય પ્રકારનું બોલે. આ ભગત, આ અમારે ભગતની પૂંછડી, આની ભક્તિ હવે સમરા કાઢી ગઈ. ઘણું બોલે અને ઘણું ફાવે ઘણું બોલો. પછી ધીમે રહીને શું કે ખબર છે, બહુ ભજન નો દીકરો હતા તાર મંદિરમાં બેસી જાય ને જાને એમ કે બોલ્યો. મંદિરમાં બેવા જાય શું કે, હાલી નીકળ્યો છો તો એમ મંદિરમાં બેસી જવાય? આ વાહ્યા છે એના બધાનું શું થાય? હારે લેતો જા બધા. ઈ ક્યાંથી મેળાવે બધો કહો? આ સંસારમાં છે ટૂંકો આનો અર્થ એ થાય કે કોઈ ભજન કરતું હોય સાચા ભાવથી તો એને કરવા દેવું, આપણે ન કરી કઈ નહીં, આડે ન આવવું, કરવા દેવું પ્રેમથી કરો ભજન. પણ એક તકલીફ એ છે, ગામને પાદર તીરથ અને ઘરમાં ભગત એનું માધ્યમ નહીં, મહિમા ન મળે. જેને જેને ઘરે ભગત થયા છે ને એ લોકો ઘરના જ મહિમા નથી સમજ્યા, પરના સમજ્યા પણ ઘરના ન સમજ્યા. કારણ એનું એ છે, ખરેખરું ચિત્ર પેન્ટરે બનાવ્યું હોય પણ તમે હાવ નજીકથી જુઓ ને તો તમને બહુ ખરાબ લાગે. એમ ઘરના બધા હાવ નજીક રહેતા હોય ને એને ભગત બહુ ખરાબ લાગે. ચિત્રને અમુક અંતરે જુઓ ને તો બહુ સારું લાગે, એમ હાવ નજીક વાળા ન સારું લાગે, એટલે છે ને ઘણી વાતની તકલીફ પડે. એટલે આવું થતું હોય છે. પણ ભજન કરે અને કરવા દેવો. નિષ્કળાન સ્વામીનું એવું કહેવું છે, ભક્તિ ન ભાવે અને વેર વસાવે ને ગાવે દોષ નિષદને, એ અર્થ ન સરે ને કરે અપરાધ, થાય ગુનેગાર વર્ણ ગુને રે સંતો વર્ણ સમજે એ દાખલા દેશ. બહુ સરસ સ્વામી કહે છે, શ્રીખંડ સદા શીતળ સુખકારી. શ્રીખંડ એટલે ચંદન નું લાકડું, જમવાનું આવે એ નહીં. ઘણી વખત હરિભગત ને એવું સમજાય કે આમાં શ્રીખંડ લખ્યું છે, એને શ્રીખંડ ન કહેવાય, એને શિખંડ કહેવાય. શ્રીખંડ, આ શ્રીખંડ એટલે ચંદન નું લાકડું. શીતળ સુખકારી એટલે આ શું કે હા, એ ફ્રીજમાં મૂકી લો હોય ટાઢો હોય. અને સુખકારી એ તો હવને સમજાય, પૂરી ઉપર ચડાવી લ્યો એટલે સુખકારી જ થાય, પણ અર્થ એનો એ નથી. અહીં તો લાકડું લેવાનું છે. તેને દજાડે કોઈ દહને, ચંદનના લાકડાને કોઈ સળગાવે, બહુ સમજવા જેવી વાત કરે છે. એને કોઈ સળગાવે અગર પણ થાય અંગારા, અગર અગર ચંદન પણ થાય અંગારા, પછી પછી અડ્યા હોય તો પછી બાળી દે છે માણસને. બોલો, જે ચંદનને આપણે પથ્થર ઉપર ઘસીને પાણી નાખીને ઠંડુ કરીએ છીએ, આપણે કપાળે લેપ લગાડીએ તો ઠંડક થાય, આપણા શરીરે લેપ લગાડીએ તો ઠંડક થાય, જે આપણે દેવને માટે ઠંડક માટે વાપરીએ છીએ, એ જ ચંદન માણસને જીવતા હોય ત્યારે જે ઠંડુ કરવા માટે ઉપયોગમાં આવે છે, એ જ ચંદન મરી જાય ત્યારે બાળવામાં ઉપયોગમાં આવે છે. ક્યાંય ચંદનના લાકડા નથી આવતા માણસ મરે ત્યારે બાળવા? એમ ભગવાનના ભક્ત છે, આપણને સદા સુખદાયી છે, આનંદદાયી છે, પણ જો એને હળગાવીએ ને તો છે અગર પણ થાય અંગારા, પછી એમાં સુખ ન થાય. અગસ્ત્ય મુનિ બહુ સારા પવિત્ર સંત, પણ એટલે નવશ રાજાને પૈણેતર નો આમ ઉમળકો આવી ગયેલો ને તેને પાલખીએ જોડ્યા ને પાટવું માર્યું, હતા અગર પણ થયો અંગારો, પણવાનું બધું પીડ્યું રહ્યું ને અજગર થઈને હેઠો પીડ્યો, આવી તકલીફ થઈ ગઈ છે. કલ્પતરુ મળે માગે કુઠારો, અને દુર્મતી થાવા દુઃખને, એ જેવું ઈચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરને. એવી વાત કહેવાય છે, બે ચાર મિત્રો જંગલમાં ફરવા ગયેલા, એમાં એક હુતાર ભાઈ હતા. જંગલમાં એક ઝાડવા નીચે બપોરે વિસામો ખાવા માટે બધા લાંબા ડીલે થી આરામ કરે છે. એમાં નજર ઉપરી ગઈ તો કહેવાય છે કે માલિશ કરવા વાળા ને બધાના જોડા ઉપર નજર હોય. એમ આને હુતાર ને લાકડા ઉપર લુવા ને લોઢા ઉપર, એટલે આને લાકડા ઉપર નજર ગઈ, જોયું તો સરસ મજાનો હોટો હતો. આના મનમાં એમ થયું છે ને સીધે સીધો કઈ ખરેખરો હોટો છે, આ તો ટીકમ પાવડાનો વગેરેનો હાથો થાય એવો છે, લઈ લીધો હોય તો સારો, આવા બધા સંકલ્પ થાય છે. પણ એમ છે કુવાડો નથી, આ તો કલ્પતરું હતું, એટલે કુવાડો નથી. કુવાડો હોય તો સારું, આમ સંકલ્પ થયો એટલે કુવાડો ઉપર લટકતો દેખાણો, ઉપર જયારે કુવાડો દેખાણો ત્યારે એકદમ બીક લાગી કે મારા ગળા ઉપર પડશે દે મરી ગયો, પડ્યો પડ્યો તો સંકલ્પ સિદ્ધ થાય ને જે કરે. એટલે એમ કહ્યું છે કલ્પતરું મળ્યું ત્યારે કુવાડો માંગ્યો, શું કામ કે દુર્મતી થાવા દુઃખને. એમ ભગવાનના ભક્ત મળે સંત મળે તો આ છે ને એને નમીને એને રાજી ન કરે ને દુખવે, આ કુવાડો માંગ્યો કહેવાય. અને જેવું ઈચ્છે એવું મળે એમાંથી, ન તપાસે એ સુર તરને, તપાસું. એમ ભગવાનના ભક્તને કદાપી કષ્ટ ના આપો, હેરાન ગતિ છે. જેને જેને દુઃખ દીધું છે એ બધા દુઃખમાં ધકેલાઈ ગયા છે, કોઈને સુખ નથી થયું. માટે એક વાત સમજી રાખવી, ભક્ત ભક્તિ ને ભગવાન ત્રણથી ડરતા રહો, એનાથી આમ હંમેશા ને માટે વિવેક હોતા જીવો. જેમ સઠ સુખદ થી સારું ન ઈચ્છે, કોઈ પ્રગટે થર પાપને, નીલશકુળા નંદ કે ન જોવું એનું, પ્રકટ ભજવા આપને. સઠ છે ને એ સુખદ માણસ મળે ને તો એનાથી એ સુખ ન ઈચ્છે, એ ના સમજે ગમે એમ કયો નહી. થોડા સમય પહેલા મારી આગળ એક ભગત આવ્યા, આવીને બેઠા રોવા માંડ્યા, એની આંખમાં આહુડા હતા. એટલે મેં કહ્યું ભાઈ છે હું તો, મને કે મારે આપઘાત કરવો છે. મેં કીધું આપઘાત કરવો તો હા, શું કરવા તો મારે મત દેવું થઈ ગયું. રડવા માંડેલા એટલે મને આવી ગઈ દયા. મેં કીધું આપઘાત કરે ભગવાનના ભગત બહુ ખોટું કહેવાય, આનું દેવું આપણે ગમે એને કોકને કહીએ એનું કઈ સારું થતું હોય. એટલે પછી મેં બધું પૂછ્યું, મેં કીધું કેટલું દેવું છે કઈ રીતે છે, તો મને કે 5000 ફલાણાના છે ને 5000 ફલાણાના છે ને, એ 5000 છે એ 5% છે ને, બીજા એક 10000 છે એ 10% છે ને, બીજા છે એ 3% છે આટલા છે ને, આટલા છે એ આટલા છે. કીધું આ પેલા 10% ને 5% વ્યાજના પતાવી એ કોના છે, તો કે એ દરબારોના છે. મેં કીધું ઠીક, એની આગળથી લઈ આવ્યા હતા કે હું કરવા કીધું આટલું આ બધું આમ કેમ કર્યું, તો કે મારે કારખાનું કરવું હતું ને એટલે કર્યું કારખાનું. તો કે કમાણા હતા કે એમાં જે બધું હતું ને એમાં દગો થઈ ગયો, હું હલવાઈ ગયો. પછી પાછું હમણાં ચાલુ કર્યું છે. 1 લાખ કોઈ ભાગીદાર, તો કે ભાગીદાર મારા હાળો છે, એ હરિભગત છે, તો કે ના ના ઠીક. પછી મને તો એમ થયું કે આનું બિચારાનું કંઈક પતાવીએ, પણ આવો બહુ અનુભવ બનતા હોય ને એટલે થોડીક સાવધાની તો હોય જ. મેં કીધું આના અંગત માણસ કોઈ હોય અને ઓળખતા હોય એવા બીજા હરિભગત, એને થોડુંક મળવું જરૂરી છે. પછી એના ગામના એક બીજા હરિભગતને બોલાવ્યા, વાત કરી. મેં કીધું આને લગભગ 17,000 છે દેવું, તો એ આપણે ભરી દીધું હોય તો. મને કે સ્વામી કહું તમને. મેં કોને? ત્યારે કે એ ભાઈ છે ને આ દેવું કર્યું છે ને એ હજી સુખી થઈ જાય એમ છે, પણ કોઈ વાત હરખી માનતા નથી. પછી એને એને બોલાવીને બધું કીધું કે પહેલી બાબત તો એ કે આ તમારા હાળા હારે તમે ભાગમાં રાખો છો, પૈસા બધા ગુંડા તત્વો આગળથી વ્યાજે એ લેવા, તમે લેવા? તો કે ના. તો કે એને લોઢા બોઢા બધું દઈ દે અને વેચી દે, વેચી દે ને જે કરવું એ કરે ને તમને મારું મફત મકાન આપું ભાડે રહેવા, અને તમે મારા મકાનમાં આવો, તમે કામે બેસતા ત્યારે 2,000 કામ કરતા, આ લોઢા દઈને દેવું વેચી દો ને 2,000 કામ કરવા માંડો, અને પછી તમારી આગળ પહેલા 25,000 મૂડી હતી બધી વેડફી નાખીને તમે ઊંધા ઊંધા ધંધા કરો છો, હાથે કરીને દુઃખી થવાના. એને સમજાવ્યા. પછી મને કે આને મેં કેટલી વાર સહાયતા કરેલી છે, કેટલી વાર એને સમજાવેલો છે કે આમ ન કરે, આમ ન કરે, આમ ન કરે, પણ આ છે ને અહીં તમારી આગળ હરિભગતની રીતમાં રહેશે અને અહીંથી ગયા પછી હાવ બિલકુલ કુસંગીની રીતમાં જીવે છે, હવે આને હું તમે સહાય કરીને કરશો? મેં કીધું તો મારે કાંઈ કરવી નહીં, તમે લેતા જાઓ. ખ્યાલ આવ્યો તમને? આમાં લખ્યું છે એમ સઠ સુખદ થી સારું નહીં છે. ભગવાનના ભક્ત થી સંત થી શિખામણી લઈને એ પોતાનું જીવન સારું ન કરે, લ્યો એને શું કહેવું? ગમે એમ સમજાવવાની, તો એ કરતા હોય એમ કરે તો સુખી ક્યાંથી થાય? એમ સમજે માણસ કોની શિખામણ લેવાય, કોની ન લેવાય. માટે સ્વામી કે ન જવું એનું જવા દો. આપણે ભગવાન ભજો કે છે, હવે પ્રગટ ભક્તિનું માધ્યમ ગાય છે. પ્રગટ પ્રભુની ભક્તિ આતે સાચે જે, પ્રગટ પરમાત્માની ભક્તિ હોય સાચી છે. આના અર્થ બે રીતે આપણે લઈ લઈએ તો સુખ આવશે, નહીતર સુખ આવવું મુશ્કેલ છે. એક તો પ્રગટ ભગવાન યાને કે મનુષ્ય કારે વિચરતું સ્વરૂપ નિષ્કળાન સ્વામી તો એ દ્રષ્ટિએ લખે છે, તેમ છતાં આપણને પ્રશ્ન ઉઠે કે આજ મનુષ્ય કારે મહારાજ અહીં વિચરતા નથી, આપણે પ્રગટ કઈ રીતે ભક્તિ કરવી? તો ભક્તો એટલું આપણે લઈ લેવું કે આપણા અંતર આત્મામાં ભગવાન પ્રગટ છે. તદ ઉપરાંત ભગવાન સંત રૂપે, આચાર્ય રૂપે, મંદિરમાં દેવ રૂપે અને ચરાચરમાં ભગવાન અણુ અણુ રૂપે સર્વ વ્યાપક રીતે પણ પ્રગટ છે. આમ પ્રગટ ભાવ ઉઠાવ્યા વગર છૂટક્યો નથી. પ્રગટ ભાવમાં બહુ મજા છે, અનુભવ કરીને જીવો, ખરેખર બહુ આનંદ આવશે. અને પ્રગટની ભક્તિ તો મોટા મોટા એ માંગી છે, બીજી ભક્તિ કાચી છે. આપણે ભગવાનને આપણાથી લાખો યોજન છેટા માનશું તો સુખ શું આવશે? સુખ શું આવે કહો? માટે પ્રગટ રસરૂપ ભગવાનમાં અતિ મોહી રહેવું, પ્રગટ પ્રભુને જોઈને આનંદ થવું, ભાવશું એની સમજીને દઢ ભક્તિ કરવી, ભગવાનની મરજી જોઈને શિષ્ય સાટે સાબિત કરવું. સુખ દુઃખ ભલે આવે ને દેહને, પણ હિંમત ન હારવી પ્રગટ ભક્તિ કરવામાં. દ્રષ્ટાંતો આપે છે કે રામનું કામ કપિઓએ કર્યું, વાનરાઓએ કર્યું, પથરા લાવીને પાળ બાંધી, એને કોઈ બિચારે માળા નહોતી પહેરવી. હા, વાનરા હતા બધા, એ હવારમાં નાહી ધોઈને પૂજા કોઈ નહોતા કરતા, પણ ભગવાનનું કામ કર્યું. ભગવાન કે હાલો ઉપાડો, પાણા નાખો દરિયામાં, આપણે કરવો છે રસ્તો. વાનરાએ કામ કર્યું તો ભગવાન રાજી થયા, એમ કહેવાય છે કે એમનો ઉદ્ધાર કર્યો. બોલો, બહુ સમજવા જેવી વાત છે. પ્રગટ ભગવાનને વાંદરાએ રાજી કર્યા અને માણાએ વેર કરીને એમથી અમતા હામાં પડ્યા. આમ બરોબરિયા ખરા ને, માપ કાઢે નહીં, તમે બે પગ ને અમારે બે પગ, એવી બધી વાત. વાંદરાને ઈદ કહેવાનું ન રહ્યું ભગવાનને કે તમારે બે પગ ને અમારે બે પગ, એવું કાંઈ. એણે નમન કર્યું ભગવાનને, ભગવાનને ગયમાં વાલા થયા. જ્યારે ભગવાન જે કામ સિંધે ત્યારે તે જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન, જે આવ્યા પ્રગટ ને અરથ, સમજી લેવાનું બધું એ છે. ભગવાનની મરજી જોવી, જાણવી, વિચારવી એ બહુધા બાહ્ય દ્રષ્ટિવાળાનું કામ નથી. જેની ભગવાન સાથે દ્રષ્ટિ વિચારધારા સંલગ્ન રહેતી હોય ને, એવા માણસને ભગવાનની મરજી શું છે એ સમજાય આવે છે. શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે મહારાજ એકવાર સભા ભરી અને બધા સંતોને એમ કહ્યું, સંતો તમે બધા ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો. ત્યારે સિદ્ધાનંદ સ્વામી આગળ પડીને બોલ્યા, હા મહારાજ, અમે બધા ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેશું. તો મહારાજ કે હું તને કહું, તને બધાનું હું કામ કે, તે બધાનો ઇજારો રાખ્યો. સિદ્ધાનંદ સ્વામી કે મહારાજ હું ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહીશ. બસ મહારાજ કે બસ, આટલી મહારાજે એમને ટકોર કરેલી. પછી મહારાજ સ્વધામમાં ગયા, પછી સિદ્ધાનંદ સ્વામીના મનમાં એક વાત નહીં એવી ડંખ કે ગોપાલ સ્વામીને ભગવાને આખાય સંપ્રદાયનું કામ સોંપ્યું છે, બે આચાર્યના કાંડા પણ એમના હાથમાં સોંપ્યા છે, અને આચાર્ય શીખે સૌને એમ કહ્યું કે તમે ગોપાલ સ્વામીની આજ્ઞા એમ રહેજો, સ્વામી કે એમ કરજો. એટલે સિદ્ધાનંદ સ્વામીને એમ કે મહારાજે બધો વ્યવહાર સ્વામીને સોંપ્યો છે, એટલે સ્વામીને આખા સંપ્રદાયની ચિંતા છે, કયા ગામમાં હું કરું ને સત્સંગ કેમ વધે ને કેમ મંદિર બંધાય ને આ બંધાય ને. એટલે ગોપાલ સ્વામી આગળ કોઈ સાધુ જાય તો એને કંઈક સેવામાં, કંઈક મંદિરની, કંઈક ગામડાની, કંઈ ને કંઈ સેવા સ્વામી સોંપે. સિદ્ધાનંદ સ્વામીને એમ કે હું જો સ્વામી પાસે જઈશ અને કહીશ કે સ્વામી મને કઈક રાજી થઈને કહો તો મને સેવા સોંપશે. એટલે સિદ્ધાનંદ સ્વામી ગોપાલ સ્વામીની પાસે જાય નહીં, કઈ બી કે આ બી કે હું શાંતિથી ભજન કરું છું, માળા ફેરવું છું, ધ્યાન કરું છું, જપ કરું છું, અને હું સ્વામી આગળ જઈશ તો મને કઈક પ્રવૃત્તિમાં જોડી દે એમ. એટલે ગોપાલ સ્વામી પાસે જાય નહીં. એમ કરતા કરતા ઘણા વર્ષ ગયા, પણ સિદ્ધાનંદ સ્વામીના હૃદયમાં એક ડંખ રહ્યા કરે, મને મહારાજે ખાસ ટકોર કરીને કીધેલું કે બધા નહીં, તને કહું, તને તું ગોપાલ સ્વામી કેમ કરજે. મેં કહેલું કે હા મહારાજ હું કહીશ. ઈ વાતની એને આમ હૃદયમાં આમ ડંખ ને ખૂંચણી રહ્યા કરે કે મહારાજે મને કીધું છે અને હું સ્વામી આગળ જાતો નથી, અને મહારાજે મને કીધું તું એટલે મને સમજીને કીધું છે, ને હું ગોપાલ સ્વામી આગળ નહીં જાઉં તો મને કસર રહી જાય, એવી એને જીવન કે મને કાંઈક કસર રહી જાય. એ વાત બહુ સમજવા જેવી છે. ભગવાનની સાથે રહેલા સાધુઓ પણ પોતાને કાંઈક કસર રહી જશે, શું આમ ચિંતન કરીને કાંઈક કસર ન રહે એવી વિચારધારાવાળા અને ઉપાયવાળા હતા, અને આજકાલ ઘણા પૂર્ણ થઈને બેસી ગયા છે. જાણે કે કાંઈ કસર રહી જ નથી, રહેશે જ નહીં, આપણને નહીં મળે એને રહેશે કસર. આવું આ બરાબર નથી. સિદ્ધાનંદ સ્વામીને આ ચિંતા થઈ કે મને કઈ કસર રહેશે. પછી એક દિવસ સ્વામીને આસને આવ્યા, ગોપાલ સ્વામીને દંડવટ કરી પગે લાગીને બેઠા, હાથ જોડ્યા છે, સ્વામી મને મહારાજે કહ્યું હતું કે સ્વામી કેમ કરજે એટલે હું તમારી આગળ આવ્યો છું, તમે કહો એમ કરું, મારે કઈ કસર ન રહે એવા રાજી થાવ, કૃપા કરો. ત્યારે ગોપાલ સ્વામી એમ કીધું કે સ્વામી તો એક કામ એ કરો, તમે મૂર્તિ બાહ્ય ધારો છો ને, નેત્રની આગળ ધારો છો, બાહ્ય દ્રષ્ટિથી મૂર્તિ ધારો છો, એ એમ ન ધારતા અને વૃત્તિ પલટાવીને મૂર્તિ અંતર આત્મામાં આમ ધારજો, કે આટલું એક કામ પહેલા કરો. સિદ્ધાનંદ સ્વામી કે જો હું ન આવ્યો ને તો આ રહી જાત કામી. મૂર્તિ તમને બહાર દેખાય છે, સારી વાત છે, પણ હૃદયમાં એ મૂર્તિ તમને આત્માની અંદર તેજો વલયમાં દેખાય આવી રીતની ધારણા ધારો કે. સિદ્ધાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા. પછી કહે છે કે સ્વામી બીજું કઈ, ત્યારે ગોપાલ સ્વામી કે બીજું શું કહું, તો કે મહારાજે કહ્યું છે કે તમારી આજ્ઞા મને રહે, તમે કહો એ કરું. ગોપાલ સ્વામી કે તો પછી અત્યારે મહારાજની મરજી એવી છે કે ગામડે ગામડે હરિમંદિર થાય અને ગામના લોકો નિત્ય મંદિરે આવે ને ભજન કરતા થાય, માટે તમે છે ને મંદિરો બાંધો. સિદ્ધાનંદ સ્વામી કે આજ બી કતી મને આવ્યું ખરું, પણ પછી તો એને આનંદ હતો કે આવા મોટા સંત કે ને એમ કરવામાં શું વાંધો, ભગવાનની મરજી પ્રમાણે કહે છે. ત્યાર પછી સિદ્ધાનંદ સ્વામીએ બગડનું, કેરિયાનું, વલભીપુરનું વગેરે વગેરે કેટલાય મંદિરો સ્વામીએ બાંધ્યા. એક ટાઈપના બધા મંદિરો છે, ઘણાય મંદિરો બાંધ્યા છે. પણ એ ગોપાલ સ્વામીએ કહ્યું ત્યારે, અને એમ કરતા કરતા સ્વામીને આત્મામાં મૂર્તિ સતત દેખાય આવી સ્થિતિ થઈ ગઈ. જે દિવસે બગડનું મંદિર સ્વામી દેહાખાચરના કહેવાથી બાંધતા હતા, એમને 1200 વીઘા જમીન હતી. 1200 વીઘા જમીન, 3 દીકરા. પછી દરબારે એવો સંકલ્પ કર્યો કે 3 દીકરા છે પણ મારે 4 ભાગ પાડવા, 3 દીકરાના અને 1 ભાગ ભગવાનનો. 1200 વીઘા જમીન, એમાં 400 વીઘા જમીન મંદિરને આવી, અને એ રીતે ઘરાણું, સંપત્તિ, મકાનો બધું મંદિરને 4 ભાગે એમણે નેની હયાતીમાં વેચી આવ્યું. પછી સિદ્ધાનંદ સ્વામી ત્યાં મંદિર કરવા ગયેલા. એ વખતે એમના શિષ્ય એક રામચરણ, એક બીજા બે શિષ્ય હતા સિદ્ધાનંદ સ્વામીના, મંદિર બાંધતા હતા ત્યારે એ વખતે સાધુ હાથે લાકડા વેરે અને સિદ્ધાનંદ સ્વામી ઠાકોરજીનો થાળ કરે ને બોલે યુવાન સાધુ બધા લાકડા વેરે બપોર સુધી. હવે બપોર થાય, સ્વામી થાળ તૈયાર કરીને ભગવાનને ધરાવે અને પછી થાળ પોતે પાછો વાળે અને પછી બધું જમાટાણું થાય, ત્યારે સિદ્ધાનંદ સ્વામીના સાધુ એ ઊંચા ઊંચા મોટા માળા કરીને લાકડું ઊભું રાખી અને અધ્ધર ચડ્યા હોય ટેબલો ઉપર, ન્યાથી આમ વેરતા વેરતા ઠેઠ હેઠે આવે. આપણો વડતાલનો સભા મંડપ, એ બધા લાકડા મોટા મોટા છે, એ બધા સાધુના વેરેલા છે. સાધુ તન તોડ સેવા કરતા હતા. હવે બપોર થઈ ગયા હોય, થાળ પણ પાછો વળી ગયો હોય, સ્વામી પછી એમના શિષ્યોને કહે કે હવે રાખો ને જમવા માટે પધારો. ત્યારે સાધુઓ એમ કે સ્વામી આટલું વેરવાનું બાકી છે, આટલું વેરી લે. ત્યારે સ્વામી એમ કે હવે રાખો, તમે થાક્યા હશો, હાથ દુખતા હશે. ત્યારે સાધુ એમ કે ના સ્વામી, અમારે કાંઈ હાથ દુખતા નથી, અમે કાંઈ થાક્યા નથી. ત્યારે સ્વામી એમ બોલતા કે તમારા હાથ નથી દુખતા, પણ તમે હવે બેન કરો, હવે મહારાજનો હાથ દુખતો હશે એમ. એટલે સાધુને આશ્ચર્ય થયું કે મહારાજનો હાથ દુખતો હશે એટલે કેમ, મહારાજ તો કાંઈ લાકડા વેરતા નથી. પછી જમવા બેઠા ત્યારે સાધુએ પૂછ્યું કે હે સ્વામી, તમે એમ કેમ ક્યારેક ક્યારેક કહો છો મહારાજના હાથ દુખતા હશે, તમે હવે આવો જમવા. ત્યારે સિદ્ધાનંદ સ્વામી એમ કહ્યું કે તમે દેખતા નથી, પણ તમે જ્યારે લાકડા વેરો છો, તમે જ્યારે સેવા કરો છો, ત્યારે તમારા શરીરે જે પરશુઓ વળે છે એને જોઈને મહારાજ દિવ્ય રૂપે હાથમાં પંખો લઈને તમને પવન નાખે છે, અને હું દેખું છું કે આવા મારા સાધુ આવી સેવા કરે છે તો હું એની સેવા કરું. અને મહારાજે આ વાત વચનાવતમાં લખી છે, ખરેખરા જે ભગવાનના ભક્ત છે એની મહારાજ કે હું ભક્તિ કરું છું. એટલે શું કે આવી રીતે ભગવાનના ભક્તની સેવા કે સહાય. આમ એ બધાય સંતો ભગવાનની સેવા અને ભક્તિ કરતા હતા, સાથી ભગવાનની મરજી જ હોઈને. એટલે જે વખતે જેવી ઈશ્વરની મરજી, એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન જે આવ્યા પ્રગટ ને અરથ, એ જ બધું ધ્યાન ભજન કીર્તન જે ગણી લેવું એ ગણી લો, ભગવાનને માટે જે કરાય છે એ મહાન બાબત છે. આનો કોઈ દિવસ નિષેધ ન કરો. ઘણા માણસો નિષેધ કરી નાખે છે, આ બધું દોડા દોડે ભજન કરો, જેનું જે અંગ ભજન કરે છે એ પણ મહાન છે, સેવા કરે છે એ પણ મહાન છે. એની ડખાડખી શું, કાલ નહોતી વાત આવી માળા ફેરવતો એ કથા કરે એની નિંદા કરે, કથા કરનારો એટલે પદિક્ષણા ફરે એની કાપે, એ બધા ભેગા થઈને ધ્યાન ધરતો હોય એની હોરે, ધ્યાન ધરતો હોય એ બધાની હોરે, કોઈ સલાહ સમજતા જ નથી એમ કે ધ્યાન કરવું જોઈએ એમ પ્રતિપાદન કરે. માટે ભગવાનને રાજી કરવા માટે જે કરો છો એ બધું હોનાનું છે, એમાં કોઈને ભગવાન રાજી થઈને મોક્ષ ના આપે એવું ન બને. નર નહીં એ વાનર વળી, સ્વામી કહે છે તેને રાજી કર્યા. શ્રી રામ માણસ નહોતા, એ વાંદર્યા હતા, તોય એને રામને રાજી કર્યા. ભક્તિ બીજા ભક્તની તે કહો આવીશીય કામ. બીજા ઘણા હતા માણા, બોલો હામુચી એમ બોલતા હતા ગઈ બાયડી તો રામ રાખે, હું ન રાખું કે ભાગી જાગે. આવા હતા વાંદરાઓએ ભગવાનને રાજી કર્યા છે. નર ન આવ્યા પશુ પાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન. શું શબ્દ લખ્યો, નર ન આવ્યા પશુ પાડમાં, નર પણ પશુ હારે ન આવ્યા, અને પશુએ ભગવાનને રાજી કર્યા. સમો જોઈએ જે સેવા કરે તે સમાન નહીં સાધન, સમય જોઈને સેવા કરો એને સમાન કોઈ સાધન નથી. વણ સમાની જે ભક્તિ તે અતિ કુરાજી કરવા કાજ, માટે જન સમો જોઈને રાજી કરવા મહારાજ આવું લખ્યું છે. પ્રગટ ભગવાનની સેવાની બાબતમાં જે સમયે ભગવાનને જેવું ગમે તેવું તૈયાર થઈને કરવું, એ સમ વિષમ એ વખતે કાંઈ જોવું નહીં. ભગવાનને ગમે છે કે ગમે જવા દો પછી, કારણ કે ભગવાન છે ને એવા ભક્તો ઉપર જ રાજી થાય છે, ને એવા ભક્તની ભક્તિ જ ભગવાનને બહુ વાલી લાગે છે. કારણ કે ભગવાનની મરજી જાણે છે, મરજી ન જાણે એ શું કામનું કહો. અને કોઈ પણ માણસને રાજી કરવો હોય, ચાલ આપણને રાજી કરવા હોય, તોય જે માણસ આપણી મરજી જાણતા હોય ને એના ઉપર આપણે જેવા રાજી થઈએ ને એવા બીજા ઉપર ન થઈએ, આ ગમે એટલું કરે તોય. હવે આપણે માનો કે ગોદડું ઓઢવું ન હોય ને ઓલ્યો આવીને પરાણે ઓઢાડે, આપણે કઈ ભાઈ નથી ઓઢવું, ના ઓઢવું પડે તમને ટાઈટ વાય, એટલે નથી વાતી ન વાય તો ઓઢી જાઓ, આવી આવી ભક્તિ હું કામની. એટલે ભગવાનને રાજી કરવા એ એની મરજી જોઈને કરવા. પ્રગટ પ્રભુની ભક્તિ તો બહુ સારી છે, અને એકલી જ તમામ કામ કરી દે એવી છે, અને એ વિના બીજા જે ધંધા છે એ બધી ભૂલવાની ગલી છે. નિષ્કળાન સ્વામી એમ કહે છે, માટે ભક્તિ કરો જોરદાર.
જેટલી ભક્તિ જન કરે છે પર હરિ પ્રભુ પ્રાગટને, જેટલી ભક્તિ જન કરે છે પર હરિ પ્રભુ પ્રાગટને, તેને ભક્ત કેવો તે ભૂપની ખોટે જેમ પાટે બેસાર્યો માર કાટને, તેને ભક્ત કેવો તે ભૂપની ખોટે જેમ પાટે બેસાર્યો માર કાટને.
એક વાત બહુ સમજવા જેવી છે કે જે વખતે ભગવાન મનુષ્ય આકારે પૃથ્વી ઉપર વિચરતા હોય ને ત્યારે એ ભગવાનને શોધીને નમી દેવું, એને આમાં ન થવું, એને ઓળખીને ભજન કરી લેવું, એ બહુ મહાનતાની બાબત છે. પ્રગટ ભગવાન હોય ને એને ન માનવા, બીજાને પછી માનવા, એ તો રાજાની ખોટે માંકડું પાટે બહેરે જેવું છે. પછી શું તો કે એને તો ફળ જોઈને ઠેકડો માર્યો, કોઈને પૂછ્યું નહીં ઠેકડો મારું કે નહીં એમ. એમ પરોક્ષની ભક્તિ છે ને એવી છે, માટે પ્રગટની ભક્તિ કરો. હવે અહીંયા સ્વામીએ દાખલો દીધો, જેને વાડવ વાસી વ્રજના વજના બ્રાહ્મણો ભેગા થઈને યજ્ઞ કરતા હતા. સારી વેદોક્ત વિધિથી ભગવાનને રાજી કરવા માટે યજ્ઞ કરતા હતા. મંત્રો બોલાય છે, ભૂદેવો સ્વાહા સ્વાહા કરે છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર નાના એવા ગાય ઉચારવા જાય, વૃંદાવનમાં ગાય ઉચારતા હતા. એમાં નાના નાના બાળકો આવીને કહે છે કે લાલા અમને ભૂખ બહુ લાગી છે, કાંઈક ખાવાનું લાવીને. ભગવાન કહે છે કે એક કામ કરો બાળકો. શું? તો કે તમે જાઓ વ્રજમાં, ત્યાં બ્રાહ્મણો બધા સ્વાહા સ્વાહા યજ્ઞ કરે છે. યજ્ઞ માટે, યજ્ઞમાં આહુતિ આપવા માટે ઘણા ઘણા ભોજન લાડુ ખીર બધું બધું બનાવ્યું છે યજ્ઞ પ્રસાદ માટે. જઈને કહેજો, કૃષ્ણ ભગવાન કહે છે, જઈને કહેજો કે કૃષ્ણ ભગવાન તમારી આગળ ભોજન માગે છે. છોકરા હતો તરત આવ્યા વ્રજમાં, ભૂદેવો બધા યજ્ઞ કરતા હતા, ત્યાં જઈને કહ્યું કે ભગવાન ભૂખ્યા થયા છે અને ખાવાનું માંગે છે. બ્રાહ્મણો કે કોણ ભગવાન? તો કે શ્રી કૃષ્ણચંદ્ર. ભૂદેવ કે છે કે ઓલ્યો ઓલ્યો નંદજી નો છોકરો? તો કે હા, એ ભગવાન છે. છોકરા કે હા, ભાગો ભાગો અહીંથી, નહીં તો મારવા પડશે. કે છે અલી મળ્યા છો તે? કાંઈ ન આપ્યું. છોકરા આવ્યા પાછા. છોકરા કે છે કે અમને તો આમ કહ્યું. ભગવાન કે છે કે કામ કરો, હવે એમના ઘરે જાઓ. એમની જે પત્નીઓ છે ને, એને મારા વિશે પ્રેમ છે, એ મને જાણે છે કે આ ભગવાન છે. પછી એ બ્રાહ્મણોના ઘરનાઓ પાસે છોકરા ગયા, જઈને કહ્યું કે શ્રી કૃષ્ણ પ્રભુ ભૂખ્યા થયા છે અને થાળ મગાવે છે. એ વનિતાઓ એટલી બધી ખુશ થઈ, તરત જ ન્યાય ધોઈને પવિત્ર થઈ, અને બધી વનિતાઓએ ભગવાનને માટે જુદા જુદા પ્રકારનો થાળ કર્યો અને માથે થાળ ઉપાડીને વૃંદાવનમાં ભગવાન જેવા ગાયો ચારે છે ત્યાં લઈને આવી. ભગવાનને બધા થાળ અર્પણ કર્યા. બાલમિત્રો અને ભગવાન બધા બેસીને જીમ્યા. પછી પ્રસાદી એમને આપી. હવે એ પ્રસાદી જીમ્યા. પછી જાતા જાતા પગ ન ઉપડ્યા, ઋષિ પત્નીઓની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. ભગવાન કહે છે કે તમે કેમ રડવા માંડી? ત્યારે રડતા રડતા એ નારીઓ એમ બોલી છે, ભગવાન તમે પ્રભુ છો એને અમે જાણીએ છીએ, અમારા ધણી કોઈ તમને ઓળખતા નથી. અમે તમારી માટે થાળ લઈને આવી, તમને થાળ ધરાવ્યો, અમે પ્રસાદી લીધી, એટલે અમે હવે અભડાઈ ગઈ એમ ગણાશું. એવું હોય ને, એ બ્રાહ્મણો તો બધા કર્મઠ હતા, સમજ્યા, ધર્મનિષ્ઠ, એટલે એ કોઈનું ખાય નહીં ને અભડાઈ ગયો એમ કહેવાય ને. શ્રીકૃષ્ણ ભગવાનને તો ભરવાડા કહેતા હતા કે ભરવાડનું બ્રાહ્મણ ખાય, અથવા તો ક્ષત્રિયોનું થોડા ખાય. એટલે બહુ ચિંતા થાય. આપણા મયારામ ભટ્ટ બહુ ધર્મનિષ્ઠ હતા, બહુ એટલે બહુ. એકવાર ભટ્ટજીએ થાળ કર્યો, સમજ્યા, મહારાજ હારું. પછી મહારાજ જમવા પધાર્યા. ભટ્ટજીને વિચાર થયો કે હવે મહારાજને જો પહેલા જમાડી દઈશ તો બધું અભડાઈ જાય, અને હું મારી જમી લઉં તો મહારાજ એમ કહે છે મારો ભટડો અમને જમાડ્યા વગર જીમી ગયો, મને ભગવાન કહે છે ને મારી મોજ જમી ગઈ, તો હવે કરવું હું. ભટ્ટજીને માંડ્યા સંકલ્પ થવા, એટલે ભગવાન સમજી ગયા ભટ્ટ મુંજાણા. એટલે મહારાજ કહે, ભટ્ટજી એ ચિંતા ન કરશો, અમારા લાલજીને ધરાવી દો થાળ. એટલે ભટ્ટજીને એમ થયું, સારું, લાલજીને ધરાવી દઈ ને પછી જોશું. પછી લાલજીને થાળ મૂક્યો. પછી વળી ભટ્ટજીને વિચાર થયો કે હવે મહારાજને બેહાડું, હું બેહી જાઉં, પણ મારે તો ન બેહાય કે છે. એટલે મહારાજને કે મહારાજ હાલો લ્યો જમી લ્યો. મહારાજ સમજતા હતા. મહારાજ કે તમે જમી લ્યો. તક મહારાજ તમારે જમવાનો? તક અમે લાલજીમાં રહીને જમી લીધું. કે ભટ્ટજીને પેટમાં ફાળ પડી ગયા. અત્યારે થાળ અભડાઈ નાખ્યો કે થાળ અભડાઈ નાખ્યો કે છેવટ લાલજીમાં ગીરી નહીં, થાળ અભડાયો કે લ્યો. એટલે આવા મયારામ ભટ્ટ ધર્મનિષ્ઠ હતા, સમજ્યા. એમ ન થાય કે હા ભગવાનની પ્રસાદી ક્યાંથી, અહીંયા ધર્મ આડો આવે. એકવાર તો મહારાજને માણકી ઉપર અસવાર થયેલા, અને એક પ્રેમી ભક્તે આવી અને મહારાજને દહીંનું દોણું ગોરસ આપ્યું. એટલે મહારાજ બહુ એનો પ્રેમ હતો, એટલે માટલા માઠ નાખીને ઢેફા જેવું દહીં માંડ્યા જમવા. એટલે દરબારો બધાએ ઘોડા પડખે ચડાવીને કે પ્રસાદી મહારાજ, પ્રસાદી. એટલે મહારાજે માણકી દોડાવી. આમાંથી કાંઈ ન મળે, માણકી દોડતી જાય. એક હાથમાં ચોકડું ને આમ દોણું આમ કાંખમાં ચડાવેલું મહારાજે, અને બીજે હાથે જવા દે લોંધા. દરબારોને એમ થયું કાંઈ વચ્ચે નહીં, એણે વાહે ઘોડા દોડાવ્યો. મહારાજે ફૂલ માણકી દોડાવી. એમાં આવી નદી, નદીમાં પાણી કેડકેડ હમાણું, એમ જ માણકી દોડે નહીં. પાણીમાં જઈને ઊભી રહીને ધીમે ધીમે આલે દરબારો પગી ગયા બધા, અને હેઠા પડ્યા બધા પાણીમાં. બધાના કપડા પલ્યા, માટલી પકડીને, માટલી ફોટી ગઈ ને, પછી દહીંના લોંધા બધા પાણી માંડ્યા તરવા. ત્યારે ઓલ્યા ઘાંઠી દરબારો બધા છે ને, એ લોંધા વીણી વીણીને માંડ્યા ખાવા. મયારામ ભટ્ટ ને એ બધા વાંહી હાલ્યા હતા, એ ધોળાધોળી એ પગ્યા. તાત આ બધા ઓલે ફોદા પાણીમાંથી વીણી વીણીને ખાય. તો મયારામ ભટ્ટ કે આ દરબારો અળગણ પાણી, અળગણ પાણી. એટલે લોંધા બધા અળગણ પાણી વાળા મેલકર જાય છે. ત્યારે દરબારો બધા કે એ ભટડા એ બધું તારે, એ બધું તારે. કે અમારે તો છે ને પાણી વાણીની હામી નજર નથી, આ ભગવાન જેમાં છે ને એ પ્રસાદી હામી નજર છે કે છે. એટલે ધર્મની બાબત ઘણી વખત બહુ વિચારણીય બની જાય છે. મહિમા છે એ બહુ અલૌકિક ચીજ હોય છે, એટલે આ બધી સ્ત્રીઓને મહિમા હતો. એટલે ભગવાનને માટે થાળ લાવી, પ્રસાદી જમી, પણ જાતા જાતા એમ થયું કે અમારા પતિઓને ખબર તો પડશે જ, અને પછી અમને અભડાઈ ગયેલી માનશે એટલે અમને નહીં રાખે, એટલે રડવા માંડી. ત્યારે ભગવાને એમ કહ્યું છે કે તમે જાઓ, તમારા પતિ તમને રાખશે. સ્ત્રીઓ કહે છે મહારાજ અમને કેમ રાખશે? ભગવાન કહે છે એ તમને ત્યજી શકે એવા નથી, હા, એટલે તમને રાખશે. સ્ત્રીઓ કહે મહારાજ પણ અમને અભડાઈ ગયેલી નહીં માને. તો કે અભડાઈ ગયેલી માનશે પણ રહોડા પૂરતી, એટલે એટલે હવે તમારે રહોડામ નહીં જવું પડે, પાણી ભરવા એ જશે, રસોડું એ કરશે, થાળી તૈયાર કરીને તમને પીરસશે, તમારે પ્રેમથી જમીન ખાટે બેસવાનું, વાસણે ઈવડે ઈ ઉટકશે, પણ તમને તજશે નહીં કે જાઓ. અને ખરેખર એમ બન્યું. અને આજ પણ મથુરા વગેરેમાં ચોબા હાથે રાંધે છે, હાથે પાણી ભરે છે, એમના ઘરવાળાને કોઈને અડવાનું નહીં, અડે તો અભડાઈ જાય. બોલો આવી રીતનું હજી હાલે છે. એટલે ઘણા સંતો એમ કહે છે ભગવાનની અર્થે એક વાળ થાળ કર્યો તો કાયમ ને માટે ધુમોડા ખાવાનું મટી ગયું, અખ થઈ ગયું કો, એમ પ્રગટ ભગવાનને અર્થે એણે આમ કર્યું તું, એ પણ આમાં સ્વામીએ લખ્યું છે. માટે ભગવાનના ભક્તો પ્રગટ પ્રભુ મળે ત્યારે તો મર્યાદા મૂકીને એને સેવી લે, હો વાતની એક વાત છે. સ્વામી કહે છે કે જગનનું ફળ શું જડ્યું પડ્યું પસ્તાવું પાછું વળે, જગનનું ફળ શું ભક્તિની પ્રાપ્તિ શ્રવણે લીધી છે સાંભળે, એવી પરોક્ષ ભક્તિની પ્રાપ્તિ શ્રવણે લીધી છે સાંભળે. બ્રાહ્મણો બધા એ બિચારા પસ્તાણા છે, એના મનમાં એમ થયું કે શું આમાં કરવાનું, આપણે તો યજ્ઞ કરતા કરતા રહ્યા એમના, અને પ્રગટ ભગવાન હતા એને આપણે ન સેવી શક્યા. પછી ભાગવતમાં બ્રાહ્મણોનો પસ્તાવો લખ્યો છે, બહુ પસ્તાણા છે. અને સ્વામીએ એમ કહ્યું ધન ધન એની નારીને, એ ઋષિઓ સ્વાહા સ્વાહા કરતા રહ્યા સમજ્યા નહીં, પણ એની સ્ત્રીઓએ ભગવાન પ્રગટની સેવા તો ભાગી જાગી ગયા. કે ધન ધન એની નારીને જેણે જમાડ્યા જીવન પ્રાણને, હા ન રાખી મર્યાદા ગઈ, એ તો ભગવાનને જમાડ્યા, એ પ્રગટ પ્રભુને પૂજતા તે પામી પરમ કલ્યાણને. માટે પ્રગટ ભગવાનની પૂજાથી બહુ મોટું ફળ થાય છે. હા બીજી ભક્તિઓ છે એ બધી ઠીક છે, સમજુ માણસ સમજી લે, પ્રગટ ભક્તિ બહુ મહાન છે. મુખો મુખની વાર્તા ક્યાંથી મળે? મોઢા મોઢની વાર્તા જેવી વાત સંદેશાની ન કહેવાય, કાનની સુણી બધા સાંભળે છે, નજરે કોઈ ડીટી નથી. નિષ્ફળાન સ્વામી કે અમે ભગવાન ભેળા 25-30 વર્ષ રહ્યા છીએ, અને બાકીના બીજા વાતું કરે એ તો વાતું કરે, ભગવાન આવા છે ને ભગવાન આમ બોલે ને ભગવાન આમ જમે, પણ કોઈ જોયું નથી ને, અમે 30-30 વર્ષ સુધી જોયું છે. શું ગજબની વાત છે! સ્વામીએ કાંઈ એવું લખ્યું છે કે વાંચી કાગળ કોઈ કંથનો, જેમ નાર અપાર રાજી થઈ, પોતાના પતિનો પત્ર આવ્યો એને વાંચીને કોઈ સ્ત્રી રાજી રાજી થઈ ગઈ, પણ પ્રગટ સુખ પિયુતણો એ તો અણુ જેટલું આવ્યું નહીં. એમ શાસ્ત્રમાંથી માણસો ભગવાનની બધી વાતો સાંભળી સાંભળી અને રાજી થાય, પણ પ્રગટ ભગવાન જ્યાં સુધી મળ્યા નથી, જ્યાં સુધી હરિને જોયા નથી ત્યાં સુધી હરિનું સુખ કેમ આવે? કહો, સમજવા જેવી એ બાબત છે, જેને આપણે જોયા નથી મળ્યા નથી તેમ છતાં એની વાતો કરીએ છીએ તો એટલું સુખ આવે છે, તો એ મળે ત્યારે કેટલું આવે? માટે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ બહુ મોટી છે, નર અમરને બહુ દુર્લભ છે. નિષ્કળાન સ્વામી કહે છે જુઓ નિહાળી ઊંડું અંતર મોજાર, જુઓ તો ખબર પડે તમને પ્રગટ ભક્તિ સારમાં સાર, એમાં કોઈ સંશય ન કરશો. કે છે પ્રગટને જે ભજા ને પામ્યા એ બધા ભવ પાર ઉતરી ગયા છે. પછી ભલે ને એ પક્ષી હોય કે પછી ભલે ને એ પશુ હોય, આ પછી નર હોય કે નારી હોય, પ્રગટને મળ્યા એ પામ્યા. જટાયું હા એનો ઉદ્ધાર થયો છે. બોલો, એ પક્ષી હતો, માંસાહારી હતો, એ કઈ શાકાહારી નો, માંસ ખાતો. જટાયું પણ પ્રગટ પરમાત્માનો પક્ષ રાખ્યો. સીતાજીને માટે એ જો સંહાર પામી ગયો છે, હા પક્ષ રાખતા રાખતા મૃત્યુ પામ્યું, તો એની દહન ક્રિયા ભગવાને પોતે કરી હતી. હા એને પરમાત્માના ધામમાં પહોંચાડ્યો. એ પ્રગટ ભગવાન હતા તે થયું, નહીતર કેમ થાય કહો. માટે પ્રગટ ભગવાન છે એ મહાન છે. અમલા અર્જુનના ઝાડવા ભગવાને ખાણીઓ ભરાવીને પાડ્યા, એને સ્થાવર યોનિમાંથી મુક્ત કર્યા. આવા બધા કામ દરેક અવતારે હજારો હજાર થયા છે, ઓછા નથી થયા. સ્વામિનારાયણ ભગવાને પણ અસંખ્યા ઝાડવાઓના, પક્ષીઓના, હા મૃગલા વગેરેના ભગવાને કલ્યાણ કર્યા છે. ઇતિહાસોમાં એના પાને પાના લખાણેલા છે. નર નારી અપાર ઉધર્યા, પ્રભુ પ્રગટને પામી વળી, તેહના જેવી પ્રાપ્તિ નથી કેની જો સાંભળી. એવું તો ક્યાંય સાંભળવા જ નથી મળ્યું. જેતલપુરીની વેશ્યા ભગવાનને માટે ઘઉં દળી લાવી યજ્ઞ માટે, તો ભગવાને એનું કલ્યાણ કર્યું છે. ઓહ, એ તો પ્રગટ ભગવાન હતા, એટલે પાપ બધા બાળી નાખ્યા છે. અંતે ભગવાન એને તેડવા આવ્યા છે. આપણા ગ્રંથોમાં તો કેટલું લખ્યું છે. મહારાજ જે દિવસે વડોદરા પધાર્યા, તે દિવસ અસવારીમાં આગળ સંતો ભગવાન શ્રી હરિના કીર્તન ગાતા હતા. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. આ રાગ એક બાઈને યાદ રહી ગયો, એ વાણિયણ બાઈ હતી, ને કાયમને માટે ગાયા કરે. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. અને એમ કહેવાય છે કે અંતકાળ જ્યારે એનો આવ્યો, ત્યારે ભગવાન એને તેડવા આવ્યા, ત્યારે એ બાઈ કહે છે કે અરે સ્વામિનારાયણ, હું તમારી ભગત નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું છે, તમે કાયમને માટે જે ગાયું છે એ કોનું ગાયું? રે સગપણ હરિવરનું સાચું. ચાલતા હાલતા સૂતા વહેલા ઉઠીને દળતા, ઘરનું કામકાજ કરતા, વાસણ ઉટકતા, રસોઈ વગેરે કરતા શું ગાતા? તો કે સગપણ હરિવરનું સાચું. ત્યારે ભગવાન કહે છે, એ હરિવર તો અમે છીએ, માટે અમારી સાથે તમે સગપણ બાંધ્યું ને કાયમ તમે ગીત ગાયા છે, માટે તમને આ ભૌતિક દેહ છોડાવી હું મારું પરમપદ આપું છું. ભગવાને એને પરમપદ આપ્યું છે. પ્રગટ ભક્તિ સામાન્ય નથી. ભગવાન શ્રીહરિ જેની સાથે રમ્યા જીમા, એને શું ભાગ કહેવા કહો. જેને હળ્યા મળ્યા ને રાજી છીએ એની અરે બીજા કેમ આવે? આપણને સમજાય કઈ રીતે એ વાત? એની સાથે બીજા માણસો ક્યાંથી આવશે? જેની સાથે ભગવાન રમે જમે ભમે આનંદ કરે એની સાથે બીજા ક્યાંથી આવશે? બહુ મોટી વાત છે પ્રગટ ભગવાનની. જે દર્શન, જે પરમાત્માનો સ્પર્શ નિત્ય જે નરનારીઓ પામ્યા છે, સદા સર્વદા ભગવાનને સંગે રહ્યા છે, જેને હંમેશા ભગવાને અલૌકિક સુખ આપ્યા છે, એવું બીજાને ક્યાંથી થાય કહો? પ્રગટવાસી સુખ માણે, બીજાને નથી મળતું. એટલે સંતો એમ કહે છે, સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે તો પ્રગટ જે વ્રજવાસીઓ છે એ માણે છે. અને ક્યારે? જ્યારે એને ભગવાન સમજાણા, પરમાત્મા સાથે જ્યારે એને પ્રીતિ થઈ છે, અને ભગવાનને માટે જ્યારે એને લોક લજ્જા તજાણી છે, ત્યારે એને એ સુખ આવ્યું છે. અને બીજા તો બધા લોકારિયાની લાજે બંધાણા, કાળિયા
વાત બહુ સરસ લખાણી. ગઢપુરમાં આપ બધા દર્શને ગયા હશો. ગઢડા મંદિરની બાજુમાં બ્રહ્મચારી નિવાસની પાછળ એક છત્રી છે. એ જગ્યાએ ભગવાન શ્રીહરિએ મોટીબા અને લાડુબા સાથે છાશ તાણેલી છે. અને અમુક સંતોનો મત પણ એવો છે કે એ લક્ષ્યને ધ્યાનમાં લઈને સ્વામી આ પદની લીટી આમ બોલ્યા છે. ખટરાર શાનમાં ખોલા નલાધે ખટદાર પંડિતો બધા હેરાન થઈ ગયા, કોઈ ભગવાન ના દર્શન ન થયા. ખોટ દર્શન માં
સાંભળી શિવજીને થયો મન શોચ. શિવજીને મનમાં શોક થયો. શું કયું? પામત જન્મ પશુ પાલનો. જો હું પશુપાલન અવતાર પામત ને તો રેત નહીં કાંઈ સોચ. કોઈ ખામી ન રહે, કોઈ પોચ ન રહે. આવો શોક શિવજીએ જે દિવસે ભગવાન ગોપીઓ સાથે રાસ રમતા હતા ને એ જોઈને કર્યો હતો. આટલું પ્રગટ ભક્તિનું મહાત્મ્ય છે. ટૂંકમાં પ્રગટ ભક્તિનો સત્કાર ભવબ્રહ્માદિક દેવતાઓ કરે છે. હા, એ પણ વખાણ્યા કરે છે. બીજા તો વેદ વાંચી વાંચી કંઠે કરી કરી થાકી જાય છે, પણ ભગવાન જેમ છે એમ દેખાતા નથી, કળાતા નથી, સમજાતા નથી. અને એ ભગવાન બથ ભરવા માટે હામાં હાથ લાંબા કરીને આવે, એ ભક્તો કેટલા મહાન ભાગ્યશાળી છે. ભેદી હા વાદા કરે કરે થાક્યા.
પ્રગટ ભક્તિનો આદર કર્યો છે. જે બ્રહ્માના ભાગ્યમાં ન આવી, હા જે શંકરના ભાગ્યમાં ન આવી, તે વ્રજના રહેનારાઓ પામ્યા છે. આ મહાન મોટો મહિમા છે. અજ અતિ દિન મીન થયો પામવા પ્રસાદી કાજ, એમ કહેવાય છે કે ભગવાન વૃંદાવનમાં ગાયો ચારતા હતા. નાના નાના બાળકોની સાથે ભગવાન બપોરે જમવા બેઠા. હવે હવના ભાતા ખોલ્યા, ભગવાન જમે છે. બ્રહ્માજી પ્રસાદી લેવા માટે મનમાં એમ થયું કે પ્રસાદી કઈ રીતે પામી, એટલે યમુનાજીમાં બ્રહ્માજી માછલું થયા. એમ કે ભગવાન હમણાં હાથ ધોવા માટે આવે ને એમાં ચોટ્યું હોય કંઈક તો એ પાણીમાં આવે તો આપણે જમીએ એમ. ભગવાન ભોજન જમીને કહે છે કે બાળકો સાંભળો, આજ યમુનાજીમાં હાથ કોઈને ધોવાની ધૂળમાં ગઈ નાખો, કે બધા ધૂળમાં હાથ ગઈ દંડિકા લઈને બાપો ન્યા ક્યાં ગા જાય છે એમ કરીને ઉપડ્યા. બ્રહ્માજી વાટ જોઈ રહ્યા, એને પ્રસાદી નથી મળી. બ્રહ્મા ન પામ્યા, બ્રહ્માને ભાગ્ય ન આવી એ પ્રસાદી આ લોકના માણસો જમે, કેટલી મહાનતાની વાત કહેવાય. કહો તે પામ્યા ગોપી ગોવાલ બાલ, જે સોણે ન પામ્યો સુરરાજ, સપનામાં ઇન્દ્રને બિચારા ન મળ્યું સુખ, એ સુખ ભરવાડ લોકોને મળ્યું. કહો કેમ જે એને ભગવાન ઓળખ્યા હતા. બહુ સમજવા જેવી બાબત. વેદમાં લખ્યું નાયમ આત્મા પ્રવચને લભ્યો ન બહુ ના સુતે ન. આ ભગવાન છે ને એ બહુ પ્રવચન કરવાથી એ મળતા નથી, બહુ ભણેલાને મળે એવું નથી, બહુ બુદ્ધિવાળાને મળે એવું નથી. ભગવાન મળવાની બાબતમાં બહુ એટલી બધી બાબત એવી છે, આપણને એમ થાય કેમ એમ. ભગવાન એને મળે, ભગવાન જેને પાસ કરે એ એને એના હાથની વાત છે. એ પાસ કરે તો મળે, એને ઈચ્છા થાય એને મળે, જો એ સ્વતંત્ર છે, આપણું એમાં કાંઈ હાલે નહીં. હવે ભગવાન આપણને પસંદ કરે કેમ, એ એ રીતનું આપણે રહેવું એ જરૂરી છે. ભણ્યા હોય તો શું, બહુ બધું કથા વાર્તા આવડે તોય શું, હા ન આવડે તોય શું. ભગવાનને મન ગમો ગમે તેમ કરીને, આ વાત મુખ્ય છે. વાલ્મીકે વખાણ્યા વાનરને, વાસે વખાણ્યા પશુપાળ, વાલ્મીકે વાંદરાને વખાણ્યા, અને વ્યાસજી છે તે બધા એ ગોપ ગોવાળોને વખાણ્યા. શું કામ, પ્રગટ ભગવાનને એ લોકો પામ્યા. પ્રગટ પરમાત્માનું એણે ભજન કર્યું, પ્રગટ પરમાત્મા સાથે એણે પ્રીતિ કરી છે, એટલે વખાણ્યા. ભગવાન વાસડા ચારવા જાય વ્રજમાં, વ્રજમાંથી ભગવાન વાસડા ચારીને પાછા આવે ને, ત્યારે ગોપીઓ છે ને એ ભગવાનના દર્શન માટે રસ્તા ઊભી રહેતી. અને ભાગવતજીમાં એમ લખ્યું છે કે ગોપીઓ જ્યારે ભગવાનના દર્શન કરે ને, ત્યારે ભગવાનના દર્શન કરતી વખતે જ્યારે આંખ મટકું મારે, આંખ મટકું મારે ને ત્યારે પાપણી આડી આવે ને સહેજ પણ, ત્યારે ગોપીઓ એમ કહેતી કે બ્રહ્મા તું ભાન વગેરેનો છો, આ પાપણીઓ હું કામ બનાવી, કે એ નડે જ દર્શનમાં, દર્શનમાં નડે જ. વિચાર કરો કેટલી અને ભગવાનમાં પ્રીતિ હશે. એ પ્રગટ ભગવાનમાં પ્રીતિ થવી એ છોકરાના ખેલ નથી, ન થાય. પ્રગટમાં પ્રીતિ ન થાય અવગુણ આવે તરત જ, રમત છે. રામચંદ્ર ભગવાન સીતા પાછળ શોક કરતા હતા, શંકર ભગવાન સતી સાથે નીકળ્યા અને રામચંદ્રજીને પગે લાગ્યા. સતી કહે છે કે એને કેમ પગે લાગ્યા, તો કઈ ભગવાન છે. સતી કહે છે હું વિચારતી હતી કે તમને જગત ભોળા કેમ કહે છે, આ સમજાણું. જ્યાં વહીને માથા ઘેહા કરો તમે. શંકર ભગવાન કહે છે કે દેવી હું સાચું કહું છું, આ ભગવાન છે, પગે લાગો. સતી કહે છે ભગવાન છે, તો હા ભગવાન છે, તો કે આમ આમ ગાંડાની જેમ કેમ કરે, તો કે એ તો એમના ઘરના જે ખરા ને સીતાજી એનું અપહરણ થઈ ગયું છે ને એટલે એમ કરે છે. સતી કે બૈરું ખવાઈ ગયું, આમાં એટલી બધો દેકારો કરે, હવે આમાં હું ભગવાન કહેવાય, કે બૈરાત મલકમાં ગણાય ને ખોવાઈ જાય, કોઈ આમ થોડું કરે. ન પગે લાગ્યા બોલો, ન ઓળખી શકે, આવી પરિસ્થિતિ છે. પ્રગટ ભગવાનને મળવાની ઓળખવાની નથી માણસને સમજાતું. કાંઈક ભાઈતના કૂતર્ક થાય નિશ્ચય જ ન થાય પહેલા પ્રથમ તો, તેમ છતાંય નિશ્ચય થયો એ કેટલા જીવ સદભાગી હશે. અને એને જ વખાણ્યા, વાલ્મીકે વખાણ્યા વાનર ને, અને વ્યાસે વખાણ્યા પશુપાળ. તે પ્રગટ ભક્તિ પ્રતાપથી વાદીઓ જશ વિશાળ. ગોપીઓની વાત તમે જ્યાં જોવો ને લખી જ બોલો. વલ્લવી નામ સાંદિલ્ય સૂત્રમાં યથા વલ્લવી નામ, કે ભક્તિ કોને કહેવાય? તો કે જેવી ગોપીઓને હતી એવી હોય તો કહેવાય. પ્રમાણ આપે છે બધે શાસ્ત્રમાં જ્યાં હોય ને ગોપીઓનું પ્રમાણ. બોલો, આ જગતમાં ઘણા ભણેલા બૈરા હતા, કોઈનું પ્રમાણ નથી લખ્યું, ગોપીઓનું પ્રમાણ લખ્યું. સહુ પ્રગટ સેવી સુખ પામ્યા, તમે સાંભળો જો સુજાણ મળી, ડાયા શાણા રહ્યા દેખતા, અને સુખ પામ્યા વ્રજવાસી વળી. લ્યો, વ્રજના વાસી સુખ પામ્યા, ન કરે એમની બુદ્ધિ કેવી. એક છોકરાના લગ્ન થતા ને બહાર દીધેલા, સમજ્યા, જીકો ભાઈ નામ, માંડવાની વચ્ચે બેસી ગયેલા. એમાં ગોર દાદા લગ્ન કરાવે, પણ ગોર દાદા છે આંધળા, સમજ્યા, બહુ હુજે નહીં, ને રાત્રિ એમાં લગ્ન થાય રાતનો સમય, એટલે કે છે ક્યાં ગયો જીકો? એમ બોલ્યા ગોર દાદા. જીકો કાં ગયો? આને એમ થયું ઉમળી કામ છે, જીકાને હવે ચોરીએ ચડાવવો છે. એટલે જીકાને એમ થયું કે મને ચોરીએ ચડવાનું જ કામ છે ને, કે બીજું તો કાંઈ છે નહીં. એટલે ચોરીના જે પેલા વાહડા હતા ને, એની આપણે માટલા હોય ને એ પકડીને ઉપર ચડીને માટલા ફોડીને તો અધર ચડીને બેઠો માંડવા ઉપર. ગોર દાદા કે ક્યાં ગયો? તારે આ કે છે કે હું તો અહીં બેઠો છું અહીં. બોલ્યા કે ન્યા ચડી, તમે કીધું ને ચોરીએ ચડાવવો છે કે? હું તો મારી ઝોકમાં મોટો પીપળો છે ને, ઠેર ચડી જાઉં ઠેર, તારે સોરીએ તમારે ચડાવવો પડે કે? હું મારી હાથે નો ચડી જાઉં કે? આટલું હું શું ન ચડી શકું? પછી હેઠો ઉતાર્યો, બુદ્ધિ તો આવી, પણ ભગવાન રાજી એના ઉપર થયા. એ આશ્ચર્ય વાત છે. વેદિયા વાદ કરી કરી થાક્યા, વેદિયા વાદ કરવા મર્યા, ભગવાનમાં પ્રેમ કર્યો નહીં ને, બીજો ડખો બહુ કર્યો. સમજ્યા, ઘણા માણસ આવા હરિમાં હેત કરે ને એને હેરાન થાય, હેત હરિમાં કરે કામ થઈ જાય. માટે હો વાતને એક વાત છે, ભગવાન સાથે હેત કરે યા જગમાં જીતે છે. કરો હેત, પ્રભુ સાથે પ્રીતિ કરો. ભરવાડ હતા પણ ભગવાનમાં પ્રેમ કર્યો તો બેડો પાર થઈ ગયો. અને મોટા મોટા વ્યાકરણ સિદ્ધ મીમાંસા વગેરે ભણનારાઓ ને ભક્તિની બાબતમાં ગોપીઓનો દાખલો દેવો પડ્યો. બોલો, ગોપીઓનો દાખલો શું કમાલ છે ને! બીજા ઓછા છે કોઈના દાખલો નહીં, ગોપીઓનો બધે નામ આવે. એનું કોઈ પણ પુરાણ વેદ બધામાં ગોપીઓ લખાણી. બોલો, કમાલ છે. માટે ભગવાનના ભક્તો હોવાતની એક વાત છે, ભગવાનમાં હેત કરો, પ્રીતિ પ્રભુ સાથે કરો. ભગવાનમાં આસક્તિ નથી થતી જીવને, કહો થઈ જવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ લખ્યું કે કોઈ કામી પુરુષને જોઈએ છીએ ત્યારે એને જેવું સ્ત્રીમાં હેત છે એને જોઈને એમ થાય છે આવું હેત આપણે ભગવાનમાં હોય તો સારું. કે આ સંસારમાં કોકને ધનમાં બહુ પ્રીતિ જણાય ત્યારે એમ સંકલ્પ થાય છે કે આવું આપણે ભગવાનમાં હેત હોય તો સારું. કે એમ આ જગતમાં કોકને કાંઈક હેત દેખાય ને તો આપણે એમ વિચાર કરવો કે આવું આપણે ભગવાનમાં થાય કેવું સારું. આમ તમને કાંઈક દેખાતું તો હોય જ, જગતમાં રહ્યો છો એટલે. ત્યારે આપણે એમ ગાઢ સંકલ્પ કરવા કે આપણને ભગવાનમાં આવું હેત હોય તો કેવું સારું. કામ થઈ જાય, માણસ નથી પ્રીતિ કરવાની ત્યાં કરે છે એટલે હેરાન થાય છે. જ્યાં કરવાની છે ત્યાં કરે તો કાંઈ કરવાનું રહ્યું નથી, મહા સુખ છે. એક શબ્દમાં કહે કે લાખ શબ્દમાં કહે, સમજવાની વાત તો ટૂંકી જ છે કે આ જગતમાં વૈરાગ અને ભગવાનમાં રાગ, આટલું કામ જે દિવસે થશે તે દી બધું પૂરું થઈ ગયું. હા, બધું પૂરું ભણી રહ્યા બધું, પણ જગતમાં નથી વૈરાગ થતો ને ભગવાનમાં નથી રાગ થતો. જોઈએ એવો આ મોટી મુસીબત છે. અને આ જગતના બધા આજકાલના આધુનિક પદાર્થો ને સાધનો ભગવાન સિવાય અન્યત્ર પ્રીતિ કરાવે એવા પણ છે, અને ભગવાનમાં પ્રીતિ કરાવે એવા પણ છે. આપણે જેવો ઉપયોગ કરીએ ને એવા થઈ એમ છીએ. આધુનિક જે જે સાધનો છે, કેમેરાઓ છે, વિડીયાઓ છે, ટેપ છે, આ જે કાંઈ હશે તે આજના સારા કાગળો કે ગમે તે વસ્તુ હશે, એ જો ભગવાનના સંબંધમાં આપણે જોડી દેશું તો તત્કાલીન આપણે ભક્તિ સિદ્ધ થશે. અને બીજા અર્થમાં વિષયમાં વાપરશું બધા સાધનો તો ભક્તિ હશે તે ખોવાઈ જાહે. માટે ભગવાનમાં વ્રજવાસીએ પ્રીતિ કરી એના વખાણ કર્યા છે. એમ પ્રગટ ભક્તિ સહુ ઉપરે એથી ઉપરાંત નથી કાંઈ, નિષ્કોળાને નીચે વાર્તા સૌને સમજી લેવી મનમાં પ્રગટ ભક્તિનું મહાત્મ્ય બતાવ્યું છે. સ્વામી કહે છે કે હૃદયમાં વિચાર કરજો કે પ્રગટ ભક્તિ સૌથી અધિક, એને સમાન બીજી નહીં. પ્રગટ ભગવાન જો મળે તો સ્વામી કે ભૂલવું નહીં. આવી પછી સાવધાની આપે છે, પ્રગટ ભગવાન મળે ને તો ભૂલવું નહીં એમ કહે છે. અને આપણા સંતોય કહેતા હતા, પ્રગટ ભગવાન જે દી ધરતી ઉપર ફરતા તે દી લોક હામી આંગળી સીધી, સંતો એમ બોલ્યા છે, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, હે સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, સિદ્ધને પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, પ્રેમાનંદ તાલે તાઈને ગાવે રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, કમ બીજે ભટકો છો. પ્રગટ પરમાત્માનું આરાધન કરો, ભજો, આવો ભગવાન પાસે, કામ થઈ જશે. આમ સંતો કહેતા હતા, મળે તો કેમ ભૂલવું, તે તકે મળે જો નવ ભૂલવું, સમો જોઈ રહેવું સાવધાન, તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહીં, રાજી કરવા શ્રી ભગવાન કહે છે. પાંડવોને યુદ્ધ નહોતું કરવું, તમે મહાભારત સાંભળ્યું હશે, હા, ધર્મ વિચારીને ધનંજયે યુદ્ધ કરવું નહોતું, જરૂર નહોતું કરવું યુદ્ધ, પણ જાણી મરજી જગદીશની ત્યારે ભારત કર્યો ભરપૂર. જયારે ભગવાનની મરજી જોઈ તે બીજું હોથા કાઢી નહીં, યુદ્ધ નહોતું કરવું, ભગવાનને કરાવવું હતું, આવડા લડવું નહોતું, સમાધાન કરવું, કોઈ પણ હિસાબે. શ્રી કૃષ્ણ ભગવાનને વિષ્ટિ કરવા મોકલ્યા કે જાઓ, ધર્મરાજા કહે છે કે અમને થોડું ઘણું આપી દે, તમારે બાજવું નથી. દુર્યોધનની સભામાં હસ્તિનાપુરમાં ભગવાન આવે છે, દૂત તરીકે આવીને સમાચાર કહે છે કે આમ કહેવું છે પાંડવોનું કે થોડું ઘણું અમને આપી દો. તો દુર્યોધન કે કાંઈ નહીં મળે. ભગવાન કહે છે કે તમારે કાંઈક દેવું પડે, તો કે કાંઈ નહીં મળે, સોયની અણી જેટલી જગ્યા નહીં મળે, જાઓ. પછી ભીષ્મ પિતા ને દ્રોણાચાર્ય ને કૃપાચાર્ય ને આ બધા આવ્યા, બધા સમજાવે છે, સમજી જાઓ, પછી ઝઘડો થાય, નકામાં મરશો, થોડું ઘણું દઈ દે કે, તો કે નહીં, બહુ સમજાવ્યા તા કે હારું. કર્ણએ કીધું, શકુનિએ કીધું કે થોડું ઘણું આપો, તો કે પાંચ દેશ આપો. શ્રી કૃષ્ણ ભગવાન હોશિયાર,
ઝઘડો કરાવવો હતો. તો ભગવાનને એમ થયું, ભારે ક્રિયા તો પાંચ દેશ દેવાના નક્કી થયા, અને પાંચ દેશ મળશે તો પાંડવો રાજી થઈ જાય, પછી ઝઘડો નહીં થાય. ઝઘડો નહીં થાય તો પાપીઓ મરશે કેમ? એટલે ભગવાને નામ લખાવ્યા ઇન્દ્રપ્રસ્થ. મોટા મોટા પાંચ નામ લખાવ્યા ને. કર્ણ લખતો હતો, લખતો લખતો એક પગ અધેરી કરીને ખડીઓ માથે લઈને ઉભો રહ્યો. દુર્યોધન કહેલા, એમ કેમ કર્યું કે પાંચ દેશ લખાવ્યા પછી આપણે ઉભો રહેવાની જગ્યા જ નથી, એટલે આમ ઉભો રહ્યો. કે દુર્યોધન કે કાઢી મેલો આને, કે આને તો ઉપાધિ કરી ગઈ. પછી તો બધાને રીહ ચડી. તો દુર્યોધનના ભાઈ બધા આવીને ભગવાનને ઘેરી વળ્યા મારવા. ભગવાનને એમ થયું કે હું તો અહીંયા સમજાવવા આવ્યો છું, આ લોકો મને મારવા લીધો, આ ધર્મ નથી. ભગવાન કે આ ન્યાય નથી, હું દૂત છું, કોઈ દૂત ઉપર હાથ ન ઉપાડાય, ગમે તે આવીને બોલે દૂત. પણ આવડાને રીહ ચડી ગયેલી, નીતિમાં થતા નહીં. ભગવાનને મારવા આવ્યા એટલે ભગવાને છે ને મોઢું પોળું કર્યું, તો માઇલ કર્યું ભીમ ગદા લઈને ઉભેલો દેખાણો. એટલે બધા ભાગ્યા, ભાગો અહીં ભીમ છે. ભગવાન શ્રીહરિ ત્યાંથી નીકળ્યા છે. કહેવાનો અર્થ કે ભગવાનને છે ને આ લોકોને ગમે એમ કરીને ઝઘડાવવા થાય, ભગવાનની ઈચ્છા એવી. શું કરે કહો. પછી અર્જુનને એમ થયું ભગવાનને ઝઘડો જ કરાવવો છે, પછી મંજૂર, બીજું શું. ભારત કર્યો ભરપૂર, ધમસકડી બોલાવી દીધી. લખ્યું તેમાં કુળ કુટુંબી સગા સંબંધી સૌનો તે કર્યો સંહાર. પછી ગમે તે આવ્યા, ગુરુ આવ્યા તો ઉલાળ્યા, દાદા આવ્યા તો ઉલાળ્યા, કુળ કુટુંબી હગા વાલા ન્યા ક્યાં બીજા હતા, બધા એનો હોથ વાળી દીધો. ન ગણ્યા વળી ગુરુ ગોત્ર ને સૌને પમાડ્યા, પાર ઉપર પગાડ્યા બધાને. એવું અણઘટતું કામ કર્યું, આવું અણઘટતું કામ કરી નાખ્યું. તેમાં ગયા કંઈક ના પ્રાણ, કેટલાય ના પ્રાણ ગયા છે, તોય કુરાજે કૃષ્ણ નવ થયા, સામુ કર્યા પાર્થના વખાણ. ધન છે અર્જુન, વખાણ કર્યા. મહાભારત નો યુદ્ધ ચાલતો હતો, એમાં પૃથ્વી એ કર્ણના રથનું પૈડું ગીળ્યું, એટલે કર્ણ હેઠો ઉતરીને ખભે પૈડ્યું ભરાવીને બળ કરે. ત્યારે ભગવાન કહે છે અર્જુન જીગ બાણ. અર્જુન કહે છે મહારાજ ન મરાય, યુદ્ધની આ રીતિ નથી, માણસ રથમાં બેઠો હોય, હથિયાર હાથમાં હોય તો જ બાણ મરાય. ભગવાન કે ડાયવથામાં હું કહો એટલે જીક, નહીં તો નહીં મરે. આ કહે છે અર્જુન, કહે છે મહારાજ મને પાપ લાગે. ભગવાન કે જે લાગે એ મારા માથે તું બાણ મારે હબ, પછી બાણ મરે. એવું આવું ભગવાને કામ કરાયું. કહેવાનો મતલબ શું છે કે ભગવાન જે જાણે છે તે આપણે જાણતા નથી, માટે ભગવાન કહે એમ કરી લેવું, ભગવાનની મરજીમાં રહેવું, આમાં મહાસુખ છે. એમાં જ મહાસુખ. દાદા ખાચરે સારી જિંદગી પ્રભુની અનુવૃત્તિ રાખી, તો ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. અને સારા શાસ્ત્રમાં, જેમ બધા શાસ્ત્રમાં ગોપીઓનું નામ લખાણું, એમ ઉદ્ધવ સંપ્રદાયના તમામ ગ્રંથમાં દાદા ખાચરનું નામ લખાણું. કોઈ ગ્રંથ એવો નહીં જેમાં દાદા ખાચરનું મોટીબાનું નામ ન હોય. તો સાથી એમને અનુવૃત્તિ પાડે. અરે એકવાર તો સભા બેઠી હતી, નાનું એવું માટલું પડેલું ને એ ગરીબ ભગત આવીને મોટું જબર કોળું ભગવાનને ભેટ દર્યું. ભગવાન કે દાદા, તો કે શું, તો કે આ કોળું છે ને એ માટલા મૂકી દે. કે એટલે દાદા ખાચરે કોળું ને માટલાનું મોઢું બે અડાડીને ભી મારી. સુરો ખાચર કે દાદા તું મૂરખનો મૂરખ રહ્યો. દાદા ખાચર કે કેમ, તો કે આવડું મોઢું કોળું આ માટલામાં જાતું છે કે. ભગવાન કહે છે ભગવાન તો કે પણ એમ થોડું જાય કે. દાદા ખાચર કે જાય જાય કે, ભગવાને કહ્યું એટલે જરૂર જાય, પણ મને નાખતા આવડતું નથી કે. આમ બોલ્યા. બોલો કેટલા વિશ્વાસી અંગ છે એમ વિચાર કરો. આપણે હોય તો અડી નહીં, આમ જોઈને કહી દે મહારાજ અનુભવી છે, ન ચાય. વખાણ કર્યા છે સંતોએ, દાદા ખાચરના વખાણ કર્યા છે. પ્રગટને પામ્યા એના વખાણ બધા ગ્રંથમાં થયા અને થવાના છે. એને સમાન નહીં કોઈ એક, કોઈ ના આવે જે પ્રગટને મળ્યા હોય. નિષ્કુળાન સ્વામી કહે છે જે સમય જેવું ભગવાનને ગમતું હોય તેવું કરીને ભગવાનને રાજી કરી લેવા, એમાં શુભ અશુભ કાંઈ ન જોવા રહેવું. ને ઘણી વખત એવું જોવા બહુ રહેવાય, લક્ષ્મી ચાંદલો કરવા આવ્યા હતા કે લ્યો હું અવેડે મોઢું ધોઈ આવું, કે લક્ષ્મી વહી જાય પછી શું કામનું. પ્રિયવ્રત રાજાને ભગવાનની મરજી જોતા સંસાર કરતા શાસ્ત્રમાં એનાય પણ વખાણ કરાયા છે.
માટે પ્રગટ ભગવાનને રાજી કરવા માટે સૌ કોઈએ હાન વૃદ્ધિ જીર હાથ સહર્ષ શોક કાંઈ હૃદયમાં લાવવો જ નહીં. ભગવાન રાજી થાય છે, બસ નિસંશય થાય, નિરુસ્થાને થાય, પ્રગટ પરમાત્માની ભક્તિ કરી લેવી, આ વાત અતિ મોટામાં મોટી છે. સમયે ઈશ્વર છે એવો, સમય વિના ભગવાનને સેવે ને એમાંય સુખ નથી. હા, ગમે એટલી સમય વિનાની ભક્તિ કરે, કોટિક સાધન કરે, એમાંથી એ કાંઈ મળતું નથી. જો સમય પ્રમાણે પરમાત્માને રાજી કરે તો ભગવાન એના ઉપર બહુ રાજી થઈ જાય છે. જે ભગવાનને આગમ નિગમ વેદ વગેરે વખાણ કરે છે, એ ભગવાન જ્યારે પ્રગટ હોય ત્યારે હાથ જોડીને ઊભું રહેવું, ભગવાન કેમ કરું, કારણ કે સર્વે નામના નામી ધામના ધામી છે. ભગવાનથી અજાણ્યું કાંઈ હોતું નથી, કે સર્વના અંતરયામી છે. તેને તજીને બીજાને ભજે એ બધાએ લુણ હરામી છે, કે જેના દર્શ સ્પર્શ પ્રાણી ક્યાંથી પામે. એવા જ્યારે પ્રભુ આ જગતમાં હોય ત્યારે જીવ હું જોઈને બીજે ત્રીજે જાતો છે, આમ સંતો ઓરતો કરે છે. માટે સ્વામી કહે છે, પૂરણ પુરુષોત્તમ પામીએ જન જ્યારે દે, વારંવાર વિચારવું. આપણે એક વિચાર કરીએ ને કે આવું આપણને ન જ મળે, આવું ટાણું ન જ આવે, આવું ક્યાંથી આપણા ભાગ્યમાં આવે, તો જોજો તમને ઉત્સાહ જાગશે. હા, માટે વિચાર કરવો. આપણે એવો જ વિચાર કરીએ કે આવું આયોજન આ કથાવળી આ ભળીને ક્યારે મળશે, કોણ જાણે કે દીએ ભક્તિ નિધિ વંચાઈ કથા થાય ને એમાં હું લખ્યું છે એના રહસ્ય સમજાય, આવું વિચારીએ ને તો કથા સાંભળવાનું મન થાય. આપણે એમ વિચારીએ કે આવું બધું હાલે છે ને, થયા જ કરે છે ને, તો એમ થાય હોઈ જાય તો ના મન. માટે વિચારવું ક્યાંથી મળે એમ, અણસવા ન દેવી વાત, વાત બગડવા ન દેવી, સમય જોઈને સાવધાન રહેવું જો ભગવાનને રાજી કરવા હોય તો. અને અવળાએ ઘી કરી આવવી અને હરખું વરતવું, અવળાએ દુઃખ ઉપજે અને ભગવાન રાજી થતા નથી. આ જગતમાં જેણે જેણે અવળાઈ કરી, આડોડાઈ કરી, ઊંધાઈ કરી, એ બધા હેરાન બહુ થયા. ભગવાન આગળ કાંઈ આપણી ઊંધાઈ તોડી હાલે? હા, જેમ રાજાના સેવક હોય એ રાજા પાસે સેવામ રહે, પણ આડોડાઈ કરે ને અવળાઈ કરે તો સેવા કેટલા દી ટકે ન રહે. એક ભગતને મેં પૂછ્યું, તમે 80 વર્ષના થયા, તમારા લગ્ન કેમ ન થયા? કે હું નકરું મનનું ધાર્યું કરતો ને એટલે મને કોઈ ન પરણે વગર. ખરેખર એટલે મનનું ધાર્યું કરે તેને કોઈ ન પરણાવે. મનનું ધાર્યું તો મહા દુઃખરૂપ છે. જ્યાં જોઈએ ભલું ભાગવું ત્યાં હામો થાય, સ્વામી કહે છે. જ્યાં જોઈએ થાવું ઉતાવળું ત્યાં શાંતિ બેહી રહે. આવું બધું નિષ્ણાંત સ્વામી આમાં લખ્યું છે. જ્યાં હારવું જોઈએ ત્યાં હરાવવાની મહેનત કરે છે, જ્યાં નમવું જોઈએ ત્યાં નમાડવાની હોશ કરે છે, જ્યાં જાગવું જોઈએ ત્યાં હોડતાણીને હોઈ જાય, જ્યાં બોલવું જોઈએ ત્યાં કે મારા મૌન છે હું હાલે આવું, જ્યાં ન જોઈએ બોલવું ત્યાં બોલ બોલ કરે બેન થાય ને, જ્યાં જોઈએ વસવું ત્યાંથી ખસી જાય આગો વયો જાય. માટે આ બધી વાત ખરેખર બધી રીતે ઉપયોગી છે. આ ભક્તિમાં ને વ્યવહારમાં બે રીતે ઉપયોગી. ઘણાને કીધું હોય તું મું ઘરે જેવો બોલતો નહીં તો ખારું, હાલો ન્યાજેની બોલ્યો જ હોય, હા એ બગાડ્યા વગર રે નહીં, ભાગવું જોઈએ ને આમો થાય ન થવાય આમો. એકવાર અમે ઉત્તર સંડાય ગયા હતા ને, કરફ્યુ મુકાઈ ગયો ને પોલીસો આવ્યા ને, પછી અમે ત્યાંથી નીકળ્યા. હલો હરિભગત કે નીકળી જવા હે, નહીં વાંધો આવે. અમે નીકળ્યા ને જ્યાં થોડા ઘણા આગા ગયેલા એકાદ શેરીવા ને પોલીસ હોટા લઈને થઈ વાહે,
જ્યાં જોઈએ ભાગવું ને ઉભું રેવાય. મુઠ્ઠી વાળી મંદિરમાં કરી ગયા, દોટ મૂકી, ભલે લોકો કે સ્વામી દોડ્યા પણ સ્વામી હોટા ખાય. આપણે જ્યાં જોઈએ ભાગવું ને ઉભું રહી માર ખાય. એટલે મહારાજે પણ કીધું, વિષમ દેશકાળ હોય ને ભાગી નીકળવું, ત્યાં ઉભો ન રહેવું. શાસ્ત્રો છે ને એ બધી વાતે હરખું સમજાવે છે, માણસ ન સમજે તો હેરાન થાય. જ્યાં જોઈએ વસવું ત્યાંથી ખસી જાય કે છે. એવી ભક્તિ જો આવડી જેમાં રાજી ન થાય, રામ કરવાનું તે કરે નહીં અને કરે ન કરવાનું કામ, કરવાનું ન કરે, ન કરવાનું હોય ને બધું કર્યા કરે, આમ ન કરો. જીવા ખાતર ને દાદા ખાતર આ બે મહારાજના ભગત, બે ગઢડા મરે. પણ દાદા ખાચર મહારાજ કે એમાં હાય હા, અને જીવા ખાચર ક્યારેક એમય કહી દે એવું થતું છે મહારાજ. આટલો બે માં ફેર. એકવાર ઘેલે ના વાગેલા હારે જીવા ખાચર, થોડો થોડો વરસાદ આવે, કોઈક તીર્થવાસી આવેલા બિચારા, બે ત્રણ પાણાનો ચૂલો કરીને હાઠીકા ગોતીને હળગાવી રોટલો કરવા જાય, પણ વરસાદ આવે એટલે ઓલાઈ જાય ને રોટલો, પછી એમને પડલી જાય ને આવું બધું થાય. મહારાજને બહુ દયા આવી ગઈ. મહારાજ કે હે જીવા ખાચર, આ બધા તીર્થવાસી હેરાન થાય છે, આપણે એને માટે કઈક ધર્મશાળા ઉતારો કરાવ્યો હોય તો. જીવા ખાતર કે મહારાજ આવા બધા હાલી નીકળ્યા હોય, આ બધા હાલી આવે, એમાં એવું એવું કરવા આપણે થોડા નવરાય છીએ, હાલો હાલો. મહારાજ કે સારું તાર, બીજો દરબારમાં આવ્યા. મહારાજ બહુ દયાળુ હતા, મહારાજને એમ થયું કે આ લોકોને કંઈક કરવું. દાદા ખાતર પગે લગવાય. મહારાજ કે દાદા તીર્થવાસી આવે છે, હેરાન થાય છે, એના માટે ઉતારો કરવો છે. હા મહારાજ કરી તો કેમ કરજો તમે કહો એમ. મહારાજ કે પણ ઉતારો તાત્કાલિક જોઈને, અત્યારે ને અત્યારે કઈ ઉતારો તો મારું ઘર એ ઉતારો. તમે તો કે હું સાધુ ભેળો રહીશ ને મારા ઘરના મોટી બા ભેળા રહે, ખાલી કરી દઈ. કે જીવા ખાચર ત્યાં બેઠા હતા. મહારાજે ધીમે રહીને ટાઢો ટોંટ માર્યો કે જીવા ખાચર, એટલે અમે દાદા ખાચર ને ઘરે રહી છીએ એમ. એની ઈર્ષ્યા થતી સમજ્યા કે મહારાજ એને ઘરે રહે મારે ઘરે નહીં એમ. જ્યાં હોય ને વચનામૃતમાં દાદા ખાચર ના દરબારમાં સંમત 1876માં મને એક વાતનું એ આશ્ચર્ય લાગે છે કે આખા વચનામૃતમાં જીવા ખાચર ના દરબારમાં એવું કઈ આવ્યું જ નહીં. કા કેવું થયું? માટે ભગવાન અરે હરખા હાલવા મારું ન ફાવવી, એમાં દુઃખ થાય. અરે અલૈયા ખાચર ને મહારાજે પોતાનો પોશાક આપીને ધંધાવી દેશમાં સત્સંગ કરવા મોકલેલા. મહારાજ કે એકવાર કપાળે અંગૂઠો અડાડો એટલે સમાધિ થાય ને, ફરી વાર અડાડો એટલે ઉતરી જાય, બધાને સમાધિ કરાવે ને. હવે લોકો સમાધિમાં જાગીને પગે લાગે, તમે જ ભગવાન છો એમને આમ સત્સંગ કરાવતા કરાવતા અલૈયા ખાચર ને એમ થઈ ગયું કે હું કંઈક સૂત ખરો જ, નકર આમ કેમ થાય. અને બહુ લોકોએ મત આપ્યા ને એવું ને, મત આપે એ છૂટાય, નક્કી થઈ ગયું. પછી અહમ આવી ગયું સમજ્યા. પછી મહારાજ એક ગામે પાદર મોટો ઝાડ ને ઝાડ ફરતો ઓટો ને એની ઉપર બેઠેલા ને એમાં અલૈયા ખાચર આવે ને ભગવાનને એમ થયું કે અહંકારી છે, આવીને હરખા નમશે નહીં. અને ખરેખર આવ્યા ખરા, પણ નિમા કરવા વગેરે કોઈને નારાયણ કર્યા વગેરે સભામાં બે ગયા મોર્ય. ભગવાનને એમ થયું કે આનો એકાળ ઉતાર્યા વગેરે છૂટ્યો નથી. ભગવાન ઓટામાંથી ઉભા થઈને કહે છે કે અમારું કાંડું કોઈને પકડી રાખવાની શક્તિ હોય પકડી રાખે, અમે એક આંચકે મુકાઈ ન દઈએ કેવું. અલૈયા ખાચર તરત મૂસે વળદીને ઉભા થયા કે આવું શું. મહારાજ કે આવો, તમારે સારું જ આ ચરિત્ર છે, બીજા કોઈને ઉભા કરવા નથી બોલ્યો. આવી ગયા, મોટા ઉપર ચડ્યા, ભગવાને હાથ કર્યો ઊંચો ને કાંડું એક હાથે ઝાલ્યું. મહારાજ કે દરબાર બે હાથે ઝાલો તો કે એક બહુ જ થઈ ગયું. મહારાજ કે બે હાથે પકડો ને હું કવિ બરાબર છે. પછી બે હાથે કાંડું ઝાલ્યું, ભગવાને જરાક આંચકો માર્યો તે ભૂલીને ઓટા ઉપર પીડ્યા. શું કરે કહો. અને પછી મહારાજે માર્યું ઠેબું, તે ઓટે જેઠે પીડ્યા. તો શરમ બહુ થઈ, ઉભા થઈને ઘરે વ્યા ગયા. નો હાલે આડોડાઈ થતી હોય ને થાય, નો કરાતી હોય ને થોડી કરાય. હા ભગવાન સામે થાય ને સુખ ન થાય, પણ ઊંધાઈ કરે ને એને હવળું આવડે નહીં, શું કરે. એવાને સેવક શ્રીહરિ પાછળથી પરા કરે, કરવાનું કરે નહીં, ન કરવાનું કર્યા કરે, એવાને મહારાજ આઘા કરે છે. નિષ્કુળાનંદ એ નરને સેવતા સુખ આવ્યું શું સરે, એને શું સુખ આવ્યું, ભગવાન મળ્યા તો એ શું સુખ આવ્યું. ઘણાને ભગવાન મળ્યા દુઃખ થયું, કહો, ભગવાન મળવા છતાંય સુખ નથી થયું. આપણે ભગવાન મેળવવા સારું કેટલી મહેનત કરીએ છીએ, મચ્છી છીએ, હા, અને અમુક અમુકને ભગવાન એની મેળે મળે તો એ સુખ ન થાય. પ્રગટ પ્રભુની ભક્તિ આવડે તો બહુ સારી છે, ન આવડે ભૂલ બહુ પડે.
અતિશય ભૂલ પડ્યા કરે. એટલે પ્રગટ ભગવાનની ભક્તિ કરવી એ બહુ મહિમાવાળાનું નીચેવાળાનું કામ છે. ભગવાન મળે અને ભગવાન આગળથી પાછું સારું માગે તો વાંધો નહીં, બીજું ત્રીજું માગે અવળાઈની ટેવ પડે તો દુઃખ રહ્યા કરે. ટેવ પડી અવળ આય નહીં, સવળું કરતા સૂજે નહીં, એવા ભક્તની ભક્તિ સુખદાયક નોયે સહી. એ સુખદાયક થતી નથી. ભગવાન પાણી માગે તો પથરો દે, અન્ન માગે તો અંગારા, વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવળાઈના કરનાર. આવ્યું કે તો આવે નહીં, જા કે તો ત્યાં જાય નહીં, એવા ભગતની ભક્તિ અતિ અવળી કહેવાય સ્વામી કે. આ સ્વામીને બધો અનુભવ છે, કારણ કે મહારાજ સાથે રહ્યા છે ને. આવા બધા મળતા હોય ને અમુક અમુક ટાઈપના, બેશ કહે ત્યાં બેસે નહીં, ઉભો રહે કહે તો દિયે ડોટ, એવા સેવક જે સામના તે પામે નહીં કેદી મોટ, એવાને કોઈ દિવસ મોટે મળતી નથી. વારે ત્યાં જઈને વળગે, વળગાડે ત્યાં વળગાય નહીં, એવા ભગવાનના ભગતને સુખ ક્યાંથી થાય. માટે ભગવાન કહે એમ કરો. ભગવાનમાં મહા મોટું સુખ માની એની આજ્ઞાને ત્રણેય કાળમાં હોહરવી સમજી વિચારી અને ભગવાનના ભક્ત અપનાવી લે, હા જીવન સીધું રાખે. જ્યાં રાખે ત્યાં નવ રવિ શકે, નવ રાખે ત્યાં રહેવાય. ગ્રહે કહે તો ગ્રહી ન શકે અને મૂકે તો ન મુકાય, પછી સુખ ક્યાંથી થાય? પછી સુખ ન થાય. માટે ભગવાન કેમ કરવું? સ્વામી કહે છે ભગવાન કેમ ન કરે એવા અનાડી નરને મર મળ્યા છે પ્રભુ પ્રગટ. ભલે મળ્યા ભગવાન, પણ આજો આવે કેમ? એનો જે ગેલી રાખશે ઘટે પટ, દ્રષ્ટાન દીધું છે, ગાંડી ઘટે પટ રાખે વિશ્વાસ. હું એનો વિશ્વાસ શું? એ રાક્ષક નહીં. એમ જેમ કોઈ માણસ હતો, એને ઘરના માણસને કીધું કે ઘર હાચવજે, એમ કહીને બિચારો કામે ગયો તે એને ઘરમાં બધું હળગાવ્યું. સ્વામી કે છે વળી બાવરીને કહ્યું બાળિશમાં ઘણી જતન રાખજે ઘરની, એને મેલી અગ્નિ મોભથી નવ માની શિખામણી નરની, પછી સુખ થાય. એવી અવળાઈ આદરી કોઈ ભક્ત કરે ભક્તાય, નિષ્કુળાનંદ એ નરને નવ થાય કમાણી કાંઈ, એવાને કોઈ દિવસ કમાણી કાંઈ થતી નથી. માટે ભગવાન કહે એમ રહો. ભૂંડપનો ત્યાગ કરી હરિ પ્રસન્ન કરવા માટે ભગવાન કે એમાં મરી મટો કહો. આ સિદ્ધાંત છે પ્રગટ ભગવાનની ભક્તિનું. આમાં બહુ બહુ માધ્યમ ગાયું છે ભક્તો. ભગવાન કે એમ જેણે જેણે કર્યું એ મહાસુખિયા થયા છે. તમે આનંદજીભાઈ સંઘાડિયાની વાત સાંભળી છે? મહાન ભક્ત મહારાજ એકવાર ત્યાં ગયેલા. એમ કહેવાય છે કે મહારાજ મંદિરે બેઠા છે, એમાં ભગત આવ્યા, ભગવાનને પગે લાગીને બેઠા. ભગવાન કહે છે કે આણંદજી, તો કે હા મહારાજ, કા અમારો ત્યાગ કરીને કા તારા ઘરનાનો ત્યાગ કરે? અરે મહારાજ, તમારો ત્યાગ કરું તો કલ્યાણ કોણ કરે અને ઘરનાનો ત્યાગ કરું તો રોટલા કોણ ઘડે? મહારાજ કે આ તો બહુ પાકો નીકળ્યો, અલ્યા તો કેટલો હોશિયાર માણસ છે. મહારાજ કહે છે આ બધા ભક્તો આને માથામાં ટાપલી મારો અને હેડી કૂતરું હેડી કૂતરું કહો. એટલે બધાને આજ્ઞા થઈ એટલે હવે માંડ્યા જીકવા. ભગત હૃદયના હોય તો થોડું થોડું મારે, પણ અમુકને જોતું જ હોય, એ તો તાણી તાણીને મારે. ભગત તો આમ આમ કરે પણ બધાએ મારે તો ઠેઠ મંદિર બારી કાઢે. મહારાજ કે હવે નહીં મારવાનું, મંદિરમાં કરે તો માથા મારવાનું ને હેડી કૂતરું કહેવાનું, બહાર હોય તો નહીં. પછી મંદિરમાં આવવા ન દીધા ને ભગવાન તો બીજા ગામ પધાર્યા. હવે મંદિરમાં જાય બધા માથા મારે, ભગવાન કે ન મારે એ વચનદ્રોહી ગુરુદ્રોહી. એટલે આનંદજીભાઈ બહાર દરવાજે ઉભા ઉભા સત્સંગીના જોડા સાફ કરે અને મનમાં એમ માને કે આ બધા સત્સંગીઓના જોડા સાફ કરીશ ત્યારે હું મંદિરમાં પ્રવેશવાને લાયક બનીશ. આવું તો નિર્માની પણ રાખ્યું. ભગવાને આવી રીતે હેરાન કર્યા તો અવગુણ ન લીધો. છ મહિને મહારાજ ફરીવાર પધારેલા તો આણંદજીભાઈ ન્યા ઉભા ઉભા દરવાજે આરતી બોલે. ભગવાન કે આણંદજી ન્યા કેમ ઉભા છો, અંદર આવો ને. આણંદજીભાઈ કહે મહારાજ તમે જ હેરાન કરો છો ને પાછા અંદર આવો કહો છો. મહારાજ કે ના ભાઈ ના, અમે ક્યાં હેરાન કરતા, ગોલ ફેરાવ્યા તો તમે નહોતું કીધું મંદિરમાં કરે તો હેડી કૂતરી એમ કહેજો. મહારાજ કહે છે હાલો નવે એ આપણે જતું કરીએ. તરત આવ્યા નિર્માની થઈને. આપણે હોય તો, આપણે હોય તો એમ કઈ નથી આવું, હું કરવા તો પછી બહુ વટ. જીવને વટ કેટલો બધો હોય છે એની સીમા જ નહીં. બોલો વટમાં ને વટમાં ઘણા જ મરી ગયા. બોલો હળગી ગયા કાચીની જેમ, વળ મૂકે નહીં, બળી જાય તો વળ મૂકે નહીં. ભગવાનના ભક્ત હોય ને એ વટ ન રાખે,
વટમાં કાંઈ હારા વાટ નહીં. આનંદજીભાઈ ને બોલાવ્યા ને તો તરત ગયા. ભગવાન નથી વટ રાખતા તો આપણે શું કામ રાખવો જોઈએ? કહો વટમાન વટમાં ઘણા હેરાન થાય. લ્યો વટમાન વટમાં બાજે, વટમાન વટમાં ખૂન કરે, વટમાન વટમાં કેસ કરે, વટમાન વટવા છૂટાછેડા કરે, આ બધું વટમાં જ. વટમાન વટમાં આંગળીયાટ લાવે, બધું વટમાં જ થતું હોય. વટ ઓછો રાખવો, બહુ ન રાખવો. ભગવાન નથી રાખતા તો આપણે શું કરવા રાખવો જોઈએ? કહો ભગવાનના ભક્ત વટ ન રાખે. આ એક જણો શીખો હતો સમજ્યા, એના બાપા મને મળેલા ને મેં પૂછ્યું કે તમે શું ધક્કા ખાયા કરો કોરટના? તો મને કહે છે કે મારા બેટાને ખબર પડી દીધી. મને કોને? અમારા ગામનો છે એક પટેલ, કે મારો છોકરો કે દહીં લેવા જતો ને એનો છોકરો દૂધ લઈને આવતો, એમાં ભટકાણા ને મારા છોકરાને પાડી દીધો. મેં કેસ કર્યો છે કે કોણ છે એ? તો કે ઓલ્યા જો ને મોટા ધાબાવાળા મકાનવાળા. બહુ આશ્ચર્ય થયું મને. મેં એને ખબર પાડી દીધી, પાડી દેવી. એને થોડીક જમીન વેચી દીધી, થોડીક રહેલી, એક બે વાસડા પાડેલા વેસવા, એ વેસવાના હતા. અને ખાટલા ઉપર બેઠો હતો ને, એ ખાટલો છે ને એ બીજો દંડીકોનો સપડો મારી એ ભાંગી ગઈ હતી. બીજો દંડીકો જોઈન્ટ કરીને એના બે સપડા લઈને બેઠેલો. અને કે મારા દીકરાને ખબર પાડી દેવી, ફરીવાર કોઈ દી મારા શિકારે ભટકાય નહીં. કે બધું વેસાઈ જવાય એવું તો વટ મૂકે નહીં. કહો આવા નવા ભગત માટે વટ ન કરો, નરમ રહો ને. શા માટે? બિન જરૂરી શા માટે? ભગવાનના ભક્ત વટ ન રાખે. આણંદજીભાઈ મહારાજ પાસે ગયા. મહારાજ કે આણંદજી, હા મહારાજ, તારો આવતો જન્મ છે ને કુતરાનો આવવાનો હતો, તારું પ્રારબ્ધ એ પ્રકારનું હતું, અમે આના જન્મે એ પૂરું કર્યું છે, પણ તે સહન કર્યું તો પૂરું થયું. એ તો ભગવાન જાણે, સાધુ જાણે, આપણને શી ખબર પડે? કહો. માટે હંમેશા ભગવાન કહે એમ કરવું મહાસુખની વાત છે. એકવાર તો મહારાજ મંદિરમાં બેઠેલા, આણંદજીભાઈ નવા કપડાં પહેરીને આવ્યા. એટલે મહારાજ કે, આણંદજી આજ નવા કપડાં કેમ પહેર્યા? મહારાજ મુંબઈ જવું છે. મુંબઈ ન્યા શું કામ? મહારાજ રળવા હારું. મહારાજ ક્યાં હેઠો બે, એક વાત કહું આમ. શું? ભગવાન કે છે કે આજ સવારે હું વહેલા નાવા ગયો તો ત્યાં નાઈને આવતા મારી આગળ એક માણસ હાલ્યો જતો હતો. હા મહારાજ. પછી? માણસ બહુ ઊંચો હતો, ધોળો ડ્રેસ પહેર્યો હતો. પછી? પછી આણંદજીભાઈ, મેં એને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એણે મને એમ કહ્યું કે હું આણંદજીભાઈનું પ્રારબ્ધ છું. એ મહારાજ? હા. પછી મેં પૂછ્યું કે તું ક્યાં જાશ? ત્યારે આણંદજી એણે એમ કહ્યું કે હું મુંબઈ જાઉં છું. મેં કહ્યું કે મુંબઈ હું કામ? તો કે મુંબઈમાં કોદરા મળે નહીં ને, આણંદજી મુંબઈ જવા તૈયાર થયો છો, તે હું આગળ જઈને તૈયાર કરીશ. કે આણંદજીભાઈ હાથ જોડીને કહે છે, મહારાજ તો હું શું કરું? મહારાજ કે, તમને કઈ કારીગરો આવડે છે? તો કે હા, હું સંઘાડીયો છું. કોઈ કારીગર? મહારાજ કે, તો કઈ કારીગરીની વસ્તુ તમે તૈયાર કરીને માંગરોળના રાજાને આપો, ભેટ દો. કે પછી એક હિંડોળો બનાવ્યો એને, હિંડોળાને ચાવી દે એટલે એની મેળે હાલે. આવો હિંડોળો કરીને માંગરોળના નવાબને ભેટ આપ્યો. માંગરોળના નવાબી હિંડોળા પર બેન ખુશ ખુશ થઈ ગયા, આનંદિત થઈ ગયા. મહારાજે આણંદજીભાઈને શીખવાડેલું, માગી માગી એમ રાજા કે ને તો એમ કહેવાનું કે બસ તમારો રાજીપો. બહુ આગ્રહ કરે ને તારે એમ કહેવાનું, બીજું તો કાંઈ ન જોઈએ, અન્નદાતા નામદાર મહારાજા પણ થોડીક જગ્યા આપો, ખોરડું બાંધીને શું કે રે. શીખવાડેલું મહારાજે. મહારાજ આવી રીતે શીખવાડીને એની પાસે મોકલે છે. ત્યાં ગયા, ખુશ થઈ ગયા. એટલે કહ્યું, માગો માગો. તો કે કાંઈ ન જોઈએ તમારો રાજીપો સિવાય મારે કઈ. અરે એમ ન હાલે, ધન છે મને કે મારે રાજ્યમાં આવા કારીગરો રહે છે. કે ધન છે તને તે હિંડોળો હારો કર્યો એમ તો કેમ કેવું? ધન છે મને કે મારા રાજ્યમાં આવા કારીગરો રહે છે. સમજ્યા? એમ જ હોય ને. માટે માગ માગ કે. એટલે કે બસ તમારે બહુ દેવું હોય તો બીજું કાંઈ નહીં, થોડી ઘણી જમીન દો તો કોડું કરી લઈ હારું. પણ કે કોઈ હશે એને કીધું, આ જ્યાં કે ત્યાં જમીન એને કાલે હવારે આપી દેજો. બહુ સારું. આણંદજીભાઈ મહારાજ આગળ આવ્યા. મહારાજ આમ થયું. મહારાજ કે, જો ઓલી જૂની મકાન પડી ગયેલી, જૂનો જે ગામનો ભાગ પડી ગયો એ જમીન લેજો. તો બહુ સારું. ત્યાં જઈને કીધું કે મને આટલી જમીન આપો. આપી
પછી મહારાજ કે હવે છે ને રાતે રાતે પાયો ખોદવાનો, કોઈ દાડિયા ન કરતા ઘરના ઘરના ખોદજો. તો બહુ સારું. પછી ઘરના ઘરના પાયા ખોદે, એમાંથી ચરુ નીકળ્યા દ્રવ્યના, હા ચાર પાંચ માટલા નીકળ્યા, માલિક સોનાના સિક્કા. પછી મહારાજને વાત કરી, મહારાજ આમ થયું ભગવાન કે હવે છે ને એ ઘરમાંથી જૂનું માટલું ગોતી કાઢો ને એમાં થોડાક સિક્કા ભરીને ઉપર જૂના ગાભા ડટ્ટા મારી અને રાજા આગળ જઈને કહો કે મહારાજ તમે તો અમને જમીન આપી છે, ધન ક્યાં આપ્યું છે, આ ધન નીકળ્યું એ તમારું કહેવાય. પછી લઈને ગયા રાજાને બતાવ્યું. રાજા કે ભાઈ હવે એમાંથી નીકળ્યું એ તારું કહેવાય, અમારે થોડુંક હતું એટલે મન ન બગડે ને. રાજુ બતાવે તો કે છે બેટા લાય તને જમીન આપી છે, કઈ ધન નથી આપ્યું હું, આ તો અમારા ડોહાનું ના મકાન હતું ને એને ડાયટેલું એટલે અમારું જ, લઈ લે. રાજા કે લઈ જા પાછું, ન જોયું કઈ, પાછું આપી દીધું. પછી ઘણું દ્રવ્ય નીકળ્યું. એકવાર આનંદજીભાઈ મહારાજ પાસે આવ્યા, મહારાજને કે મહારાજ બધું કામ પતી ગયું છે પણ દસ્તાવેજ થયો ને જમીનનો. મહારાજ કે આજ તારે એ રહી ગયું, એ પેલા કરાવવો જોઈએ, તઈ જ આપણે સ્વામિનારાયણ કહેવાય. હવે શું કરવું? મહારાજ કે હવે છે ને એ સીધું કામ થાય એવું નથી, અમુક કામ સીધા થાય ને અમુક વાયાથી થાય, માટે હવે ઓલી જે આપણે સિક્કા મળ્યા છે એમાંથી એક બે સિક્કા ભાંગીને એક ઉતરી કરાવો અને રાજાના છોકરાને ગળામાં પહેરાવો એટલે પછી બધું કામ થઈ જાય. પછી ઉતરી કરાવી, પછી રાજાના કુંવરના ગળામાં પહેરાવી, તો રાણીબા ખુશ ખુશ થઈ ગયા. બેગમ હતા વાહ રે વાહ, કોણ છો ભાઈ તમે? તો કે હું આનંદજીભાઈ સંગાડી. એમ ક્યાં રહ્યો છે? અહીં તમારા ગામમાં તમારી રહ્યત શું કે છે? એમ બહુ સરસ ઉતરી લેવા કે છે. કામકાજ કેજે તું મારો ભાઈ કે છે, ભાઈ બનાવ્યો. કાકે બીજું તો કઈ બેન બા કામ નથી, પણ રાજાએ મને જમીન આપી છે એનો દસ્તાવેજ જરાક બાકી છે. અરે એનું કામ જ એવું છે કે એને ભાન જ ક્યાં છે, કોને હું કામ કરી દઉં? થઈ ગયું માન કે આજ બપોરે આવવા દે, કે એ થઈ ગયું નક્કી. બપોરે ઓલો બચારો જમવા આવ્યો ને ઉધડો લીધો, એનો તમને અનુભવ હોય, જમવા જાઓ, જમીન તો તમે વ્યા જાઓ એટલે તમે જમવાનું ચાલુ કરો ને એ બીજું ચાલુ કરે, કાયમ તમારે આ રીતનું ભોજન હોય. પછી રાજા કહેશે પણ છે હું? તો છે હું. છોકરાને જોવો, છોકરાને જોયો, અરે વાહ આવી સરસ ઉતરી કે કોણે? કોણે હું? મારે ભાઈ. એટલે તારો ભાઈ કોણ? તો કે આણંદજીભાઈ. બહુ સારી ઉતરી, પણ તમારે હારી હારી જ કરવી છે ને, કોઈના કામ કરવા? તો કા એને જમીન આપી એનો દસ્તાવેજ તો કરાવી દેવો જોઈએ ને. કે તાકે એ રહી ગયું, તાકે હું રહી ગયું, તેને અત્યારે ઓર્ડર કરો. રાજા કહે છે કોઈ નોકર આવ્યો કે જાઓ પેલા ને કહી દો એનો દસ્તાવેજ કરી દે. એની અન્ય દસ્તાવેજ કરાવ્યો, કામ થઈ ગયું. કહો ભગવાન કહે એમ કરે એનું કામ થાય, આડોડાઈ કરે એનું શું થાય? કહો માટે ભગવાન રાજી થાય એમ કરવું. સહાય ન થાય ભૂંડપની ભક્તિ એ કોઈ કરે જો કોટી ઘણી, ભૂંડપની ભક્તિ કરે આડોડાઈ ની ભક્તિ કરે ભગવાન એને સહાય કરતા નથી. પરિચર્યા પામર નરની તે સર્વે સામગ્રી સંકટ તણી છે. પામર નરની પરિચર્યાથી ભગવાન રાજી થતા નથી. ઉદાર ભાવે હરિને રાજી કરવા, ભગવાન શ્રી હરિને જ એક રીઝવવા, એની મરજી જ સેવા કરવી. આ તો ભગવાનને ન ગમતું હોય એવું કરે. સ્વામી કહે છે ઉનાળે પહેરાવે ઉન્યા અંબર, ઉનાળો હોય ને તો ઉન્યા લુગડા પહેરાવે અને ગરમ ઓઢાડે વળી ગોદડું, હા અને સમીપે કરી લાવે સગડી અને કહે એથી અવળું શું વડું કહો. પછી કે વળી પહેરાવે ગરમ પોશાક ને જમાડે ગરમ ભોજન, પાય પાણી ઊનું આણીને કહે પ્રભુ થાજો પ્રસન્ન, એમ ભગવાન રાજી થાય. જાવિંત્રી ને કસ્તુરી ને ગરમ ગરમ બધો મુખવાસ આપે ઉનાળામાં, એવી સેવા વણ સમજે જે કરે તે શત્રુ સરખો દાસ કે છે. અને ચોમાસે ચલાવે કીચ વચ્ચે જેમાં હુળ્યો નો હોય સમૂહ, બધા હુળા હોય માલિક, એવા દાસ દુશ્મન જેવા જે કરાવે ધણીને કો ભગવાનને ગુરાજી કરાવે. અને શિયાળામાં ટાઢું પાણી લાવીને ભગવાનને નિરાયતે નવડાવે. પછી ઓઢાળે પલળેલી ગોદડી અને પાછો પડકે ઉભો રહીને પ્રેમથી પવન નાખે એટલે ભલામણ આ ગોજા. વળી સરચે ચંદન મલિયા ગરુ, ચંદન સરચે અને કંઠે પહેરાવે ભીના ભીના ભીંજેલા હાર, પ્રસન્ન કરે કેમ પ્રગટ પ્રભુને. એવી સેવા ના કરનાર આવી સેવા કરે એના ઉપર ભગવાન રાજી થતા નથી. સવળી સામગ્રી શોધતા અવલોકે ન મળે એક, અણ સમજણે એવી સેવા કરવી નહીં સેવક, આવી સેવા ન કરવી કોઈ દિવસ, સેવા વ્યવસ્થિત કરવી હર હંમેશા ને માટે. જો આવડે તો જોઈ સમયે સેવા કરવી સુજાણ, નિષ્કુળાનંદ નરનાથને નથી પ્રભુ મૂર્તિ પાષાણ. નરનાથ છે, એ ભગવાન છે, એ પથ્થર નથી. માણસ પથ્થરની મૂર્તિને સેવે તોય કેટલો વિવેક રાખે છે, ત્યારે ભગવાન જ્યારે હોય ત્યારે કેટલો વિવેક જરૂરી છે કહો, મૂર્તિમાન મહારાજ હોય ત્યારે. માટે હરે હંમેશા ધ્યાન રાખવું. ભગવાનની સેવા કરનારાઓએ, પાષાણ મૂર્તિના પૂજનારાઓએ પણ ધ્યાન રાખવું, કારણ કે એ પણ ભગવાન છે, એમની સેવા પણ વ્યવસ્થિત કરવી. સમય વિના એમની સેવા પણ ન કરવી, સમયે કરવી. આપણા મંદિરો જો સમયસર બંધ થાય, સમયસર ખુલે, સમયસર આરતી થાય. ઉનાળામાં આપણે ચંદનના વાઘા કરી કોઈ દી શિયાળામાં કર્યા કહો? ઉનાળામાં ઝીણા વાઘા પહેરાવે, શિયાળામાં જાડા વાઘા પહેરાવે, એ રીતનું ભોજન ભગવાનને જમાડે તો એમાં રહેલા ભગવાન આપણા ઉપર રાજી થાય છે. માટે આવી રીતે દરેક ભક્તો ભગવાનને પરમાત્મા માની અતિ ભાવથી પરમાત્માની સેવા કરે. અત્યારનો સમય અત્યારે પૂરો થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.